సంభవ భీతి భేదనం సుఖ సంపత్ కరుణానికేతన వ్రత దాన తప క్రియా ఫలం సహజానంద గురు భజే సదా ఆనందమూర్తి శ్రీకృష్ణ తత ఏవ సుఖోదయ తద్భిన్నా విషయా సర్వే దుఃఖదా మాయికత్వత ఓం శ్రీ పూర్ణ పురుషోత్తమ నారాయణాయ నమః అక్షరధామాధిపతయే ముక్తపతయే ఆనందపతయే శ్రీరాజాధిరాజాయ నమో నమః సర్వోపరి సర్వావతారి శ్రీ స్వామి నారాయణాయ నమో సర్వకారణ కారణ పరమ ధ్యేయ మూర్తి శ్రీ హరి కృష్ణ మహారాజాయ నమో సర్వాధార సర్వప్రకాశక సర్వనియంతృ సర్వనివాస సర్వహితకర దుఃఖహర సుఖకర ప్రాణనాథ ప్రియవర శ్రీ ఘనశ్యామ మహారాజాయ నమో ఏకాకీ వనవాసీ కంద ఫూల ఫలాసీ మహాకరుణా నిధాన అతి కృషితను శ్రీ నీలకంఠ వర్ణి బాల మునయే నమో సదానందాయ ఆనంద ఘనమూర్తి శ్రీ సహజానంద స్వామి మహారాజాయ నమో శ్రీ హరిమూర్తి అఖండ ధారక మహాదయాలు ఆది గురు సాధు సేవక హరి రూప నిమగ్న మహాసమర్థ సద్గురువర్య శ్రీ గోపాలానంద స్వామినే నమో హరిగురు తుల్య సత్సంగ మాతృ శ్రీ ముక్తానంద మునయే నమో సర్వోపరి నిష్టావత్ ప్రకాన్ పండిత్ శ్రీ నిత్యానంద మునయే నమో హరి సఖి కవి సమ్రాట్ శ్రీ బ్రహ్మానంద మునయే నమో వైరాగ్యమూర్తి శ్రీ నిష్కుళానంద మునయే ప్రేమమూర్తి ప్రేమానంద స్వామి మూర్తి మంత సంత శ్రీ సచ్చిదానంద స్వామినే వివేకమూర్తి ఆనందానంద స్వామినే వచనమూర్తి భారతమానంద స్వామి ఆదిమూర్తి సదానంద స్వామి ఇత్యాది సర్వ హరి సమర్పిత పరమహంసేభ్యో నమో నమః గ్రంథలేఖక ఆధారానంద మునే గ్రంథ శ్రోత్ర భక్తరాదాలఖాచరాదిభ్యః నమో నమః మమ మోక్షదాతృ గురువర శ్రీ రాధారమణ స్వామిని నమో నమః సర్వ ప్రగట సత్యః సద్గురుభ్యో హరి భక్తేభ్యశ్చ నమో વિક્રમ સંવત 2073 આસો સુદ બીજ શુક્રવાર તારીખ 22/9/2017 કુંડળધામ ભજન હોલ વાલા ભક્તો, આજે બીજું નોરતું છે. ભગવાન શ્રીહરિ મૂળીથી સાયલા પધાર્યા છે. સાયલામાં શ્રીહરિ પધાર્યા એ સમાચાર ત્યાંના વાણિયા કારભારી વલ્લભજી કોઠારીએ સાયલા નરેશ દરબારને કહ્યા કે સ્વામિનારાયણ મહાપ્રભુ અમારા ગુરુ પધાર્યા છે. ત્યારે દરબારે કહ્યું, અહો, જે તમારા ગુરુ એ અમારા ગુરુ, માટે હું જ બધી સવારી લઈને સન્મુખ આવું છું સ્વાગત માટે. કેમ જે સત્પુરુષની સન્મુખ જવામાં પગલે પગલે યજ્ઞનું ફળ મળે છે એવું મેં સાંભળ્યું છે. અને ભગવાનની સન્મુખ જવામાં તો પગલે પગલે અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે એમાં કોઈ સંશય નથી. પ્રથમ એક સામાન્ય યજ્ઞ ફળની વાત કરી અને પછી અશ્વમેધ યજ્ઞ જેવા મહાયજ્ઞનું નામ લીધું. ડગલે ડગલે પગલે પગલે આવું મોટું ફળ મળે, ભગવાનની સન્મુખ જવું, ભગવાનના સામૈયામાં જોડાવું, પરમાત્માના વરઘોડામાં યાને કે નગર યાત્રામાં જે ભક્તો બધા જોડાય, ભાઈઓ ભાઈઓ, એને બહુ મોટું ફળ થાય છે. પરંતુ ભગવાનના સંતોના ભક્તોના પોથી હોય તો પોથીના પોથીરૂપ પરમાત્માના દર્શન કરવા અને ધ્વનિ કીર્તનમાં નિમગ્ન રહેવું તો આ બધું ફળ મળે. આપણે જઈએ ખરા ભગવાનની સન્મુખ કે સામૈયામાં નગરયાત્રામાં શ્રીહરિની, પરંતુ ગપ્પા મારીએ અથવા તો બીજું ત્રીજું જોયા કરીએ, ભગવાનમાં તો ધ્યાન જ ન હોય તો કાંઈ અશ્વમેઘ યજ્ઞનું ફળ રેઢું નહીં પડ્યું. પણ જો ભાવ સાથે આ પવિત્ર સન્માનનીય કાર્યમાં આપણે જોડાઈ જઈએ તો અશ્વમેઘ યજ્ઞનું ફળ ભગવાનને દેવું પડે, દેવું પડે, દેવું. અશ્વમેધ યજ્ઞ ક્યારે થાય ખબર છે તમને? ઘોડો છૂટો મૂકવાનો આખી પૃથ્વી ઉપર, કપાળે પાટિયું લખીને શરણે થઈ જાઓ, કાં યુદ્ધ કરો અમારી સાથે. કોઈ આપણી સામે યુદ્ધ ના કરે પછી અશ્વમેધ યજ્ઞ થાય, આવી વાતો અમે સાંભળી છે. ને કોઈ ઘોડો રોકે અને એમ લલકારે કે આવી જાઓ, પહેલા લડીને અમને જીતો પછી યજ્ઞ કરજો. એટલે ટૂંકમાં આ યજ્ઞ બહુ મોટો ને બહુ ભારી યજ્ઞ કહેવાય. આખી પૃથ્વી ઉપર વિજય મેળવા પછી આ યજ્ઞ થાય. ભલા હું અને તમે હવે શેરીના ચાર માણસ ઉપર વિજય મેળવવા તત્પર ને ઘરનું માણા ક્યાં વિજય થવા દેશે? શું અશ્વમેઘ યજ્ઞની વાતો કરવી? પણ હામૈયામાં જાઉં, વરઘોડામાં જાઉં, મને ભાવથી લાઇનમાં જેમ હાલવાનું કેમ હાલી પરમેશ્વરની શોભાયાત્રાને શોભાડી દેવી, અશ્વમેઘ યજ્ઞ આપણને થઈ ગયો, ફળ મળી ગયો. સહેલું છે ને? તો એ નથી લેવાતું ઘણા છે, તો એ ઘણાથી નથી લેવાતું. કોઈ ને કોઈ એના સ્ટેટસમાં માણસ બંધાયેલો રહે છે, કંઈક ને કંઈક પોતે મનમાં ધારેલા બીબામાં હલવાણેલો રહે. ભગવાનનું જ સ્વાગત સન્માન સામૈયું વરઘોડો પોથી યાત્રા નગર યાત્રા હોય તો પણ એ એવું માને કે ત્યાં આપણે જવાની શું જરૂર છે? કંઈક થોડો વિચાર કરીએ, કંઈક આમ કરીએ તેમ કરીએ, આમ કરીને આ વેસ્ટ ટાઈમ બગાડ્યો એવું માને છે. ઘણાને વધારે બુદ્ધિ થઈ જાય ત્યારે નડે બહુ, માપ નિહારી એ ન વિચારે કે પણ આ કોનું સન્માન, કોને આવકારવા જવાનું છે, કોની નગર યાત્રા પોથી યાત્રા છે, કોણ છે આ, એની આગળ આપણી બુદ્ધિ, આપણું ડાપણ, આપણું જ્ઞાન, આપણી હોશિયારી શા કામની? આ બધું અભિમાન, ઈગો, વધારે પડતું ડાપણ પડ્યું મૂકીને હાથ જોડીને હવની હારે લાઈનમાં રસ્તામાં ભજન કરતા કરતા હાલીએ તો એ વધારે પડતું આગળ પડે, બેટર. શું અદ્ભુત વાત કરી, તમને ગમી? આ તો સાયલા નરેશ કહે છે કે આવું બધું મેં સાંભળ્યું છે. પરમેશ્વરને એક વાર પ્રણામ કર્યા હોય ને, આમ હામૈયામાં, સન્માનમાં, ભગવાનની સામે જે નામ કરી નામ, રસ્તામાં એકાદો દંડવટ, એકાદા પ્રણામ, તો પણ તે 10 અશ્વમેધ યજ્ઞને બરાબર ગણાય છે. ક્યા વાત! 10 અશ્વમેધ યજ્ઞ, ઓહો, 10 અશ્વમેધ યજ્ઞ કરનારાને પુનર્જન્મ લેવો પડે છે, પણ પરમેશ્વરને પ્રણામ કરનારાને ફરીવાર જન્મ લેવો પડતો નથી. આની વિશેષતા છે. બોલો. રામ નામ સબ કહે દિલ સે કહે, ને કોઈ એક બાર જો દિલ સે કહે તો ફિર જન્મ ન હોય. એવું રામ નામ લેવાનું, પ્રણામ એવા હોવા જોઈએ. રાજા આવી બધી વાત કરીને કહે છે, હાલો થા બધા તૈયાર, આ તો પ્રગટ પુરુષોત્તમ પધારી રહ્યા છે, હાલો હામયું કરી સાયલા. પછી રાજા રથ મ્યાના વગેરે 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 બધી સવારી છજ કરીને લઈને શ્રીહરિને સન્મુખ આવ્યા અને શ્રીહરિની ભાવથી પૂજા કરી. બોલો ભાગશાળી કે નહીં, બડભાગી, કેવળ ભાગી નહીં, બડભાગી. અને પછી સાયલા નરેશ સ્તુતિ કરે છે. કોટી કોટી મુનિ જતન કરાવું, સુપને મેં તુમ આવત હી ના હું, અધમ મેં અધમ હે નૃપ દેહુ, તુમ મિલે સફલ કિની એ મહારાજ. હે પ્રભુજી, મોટા મોટા મુનિઓ કરોડો કરોડો પ્રયત્ન કરે છે, છતાં પણ આપ તેમના સપનામાં પણ દેખાતા નથી, સપનામાં નહીં આવતા. અને આજ સામે ચાલીને અમારે ગામ પધાર્યા છે. અરે મહારાજ, અમારો રાજાનો આ દેહ અધમોમાં પણ અત્યંત અધમ કહેવાય, એવું કે છે. કયા એંગલ થી કે છે એ જાણે. તેમાં અત્યારે મને આપના દર્શન થયા, આપ મળ્યા, ઓહો, એટલે આ અધમ દેહ પણ આપના પ્રતાપે સફળ થઈ ગયો છે. ત્યારે શ્રીહરિ સાયલા નરેશને અતિ હેતથી બોલાવીને એમ કે છે, ધન્ય હો નરેશ, ધન્ય હો, વાહ, શાબાશ તમને. નરેશ, તમે એક કામ બહુ સરસ કરો છો. મહારાજ એને સરાહે છે, યાને કે વખાણે છે. કોઈને વખાણવા એટલે કે એને પ્રોત્સાહિત કરવા, એની સારી સદગુણમય ક્રિયાને બહાર લાવવી, ઉજાગર કરી દેવી. બહુ સરસ કામ છે કોઈના સદગુણોને કહેવા, ગાવા, બહાર લાવવા, એને પોષણ આપવું. દેખો, સદગુણને હું અને તમે જ્યાં સુધી પોષણ નહીં આપીએ ત્યાં સુધી સદગુણ પાંગરશે નહીં. મારે તમારે વાતો દુર્ગુણોની કરવાની બહુ ટેવ છે, એટલે દુર્ગુણો જ પાંગર્યા કરે છે. કેમ, જેને સંભાળો, જેની વાત કરો, જેને જોવો, જેને બોલો, એને પોષણ મળી જાય છે, એટલે એ બરાબર વકરે. સદગુણને યાદ કરો, સદગુણને ખોળો, એને વખાણો, એને બહાર કાઢો, તો એ આખી દુનિયામાં વ્યાપી જાય, બધા સદગુણી બની જાય. મહારાજ કહે છે કે નરેશ, તમે સંતોની રક્ષા બહુ કરો છો, પક્ષ બહુ રાખો છો, વિપ્રોની રક્ષા કરો છો, એનો પક્ષ રાખો છો, આ અમને બહુ ગમે છે. અને કહું, એનાથી જ તમે સુખી છો. પછી એ કહી દીધું. પછી શ્રીહરિ વાતે ગાતે સાયલાઓના બજારમાં નીકળ્યા છે. હવે દર્શન કરે મોતીડે વધારે, બજારો શણગારી દીધી છે, વગેરે વગેરે બધું વર્ણન તમે માની લેજો. આપણે થોડું સ્પીડમાં જવાનું હોય છે. એટલે સાયલા નરેશના દરબાર ગઢમાં ભગવાન સ્વામિનારાયણે પગલાં કર્યા, પધરામણી કરી અને પછી ગામથી દૂર તળાવને કાંઠે મારોવાલો ઉતર્યા, દરબારગઢમાં નો ઉતર્યા. બધા ગામના લોકોને સુખ આપ્યું. પછી શ્રી હરિ સાયલાથી ચાલ્યા, તે જેઠ સુર ચારણને ગામ પધાર્યા. આ રાયબાનું ગામ ગણાય, જેઠ સુર ચારણનું ગામ સમટિયાળા, સમટિયાળા એનું નામ છે. ત્યાં રાત્રિયા રાયબાનું સમટિયાળા, સમટિયાળા બહુ જાજા છે. પછી સવારે શ્રી હરિ નાજા જોગિયાની રક્ષા કરવા માટે ત્યાંથી એકલા ભોંયરા પધાર્યા છે. વાસુર ખાસરે નાજા જોગિયાને જરા ચીમકી મારેલી કે તારા સ્વામિનારાયણ ભગવાન કહેવાય છે, જો હવાર હુદીમાં અહીં આવી જાય ભગવાન આચા, નહીતર તારા ટાંગા ભાંગી નાખી. એટલે મારો પ્રભુજી એની રક્ષા કરવા સીધા એકલા ભોંયરા પધાર્યા અને નાજા ભક્તને જઈને મળ્યા સીધા હવારના પોરમાં. ખટખટાયો દરવાજો, બજારા આખી રાત ઉપાધિમાં સ્વામ્યા સ્વામ્યા કરતા મા દીકરો, અને દરવાજો ખખડ્યો, હફાળા ઊભા થઈ ગયા કોણ આવ્યું. મહારાજને જોયા આનંદ આનંદ થઈ, અપાર આનંદ થયો. લખ્યું મહારાજને બેસાડ્યા, પછી નાજા જોગિયાએ બધા સમાચાર કયા. એમ થયું મહારાજ કે હારું નાજાભાઈ, હવે જાઓ વાસુર ખાચરને કહો કે મારા પ્રગટ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે, આવી ગયા. એટલે નાજા જોગિયાએ જઈને વાસુર ખાચરને સમાચાર આપ્યા. આભા થઈ ગયા વાસુર ખાચર. તેઓ તત્કાળ ભગવાન સ્વામિનારાયણને મળવા આવ્યા, હામા આવ્યા અને શ્રી હરિના પગમાં પડ્યા અને એવું બોલ્યા, હમારી પ્રભુ ભૂલ કો નહીં હૈ વાર હી પાર, હે પ્રભુ માફ કરજો, અમારી ભૂલોનો કોઈ પાર નથી. તેહી સન્મુખ જો જુઓ તું કબુ ન હોય નિસ્તાર, કે ભૂલની સામું જો તમે જોશો તો અમારો ક્યારેય ઉદ્ધાર નહીં થાય. ત્યારે શ્રી હરિ કહે, વાસુર ખાચર, ભગવાનની કૃપા વિના કોઈ જીવને પોતાના દોષ ક્યારેય દેખાતા નથી. ક્યારેય બડી અચ્છી બાત બતાવી પ્રભુને, આપણે આપણા દોષ જો જોવા હોય, જાણવા હોય, પકડવા હોય, પ્રભુની કૃપા જોઈએ. એવું ખુદ પ્રભુ કહે છે. ભોંયરા ગામમાં ભગવાન આવું બોલ્યા, તમને જો તમારી ભૂલ દેખાતી હોય નરેશ, તો ભગવાનની કૃપા સમજો. કેમ જે ભગવાનની કૃપા વિના માણસ પોતાની નબળાઈ, પોતાની કસર, પોતાની ખોટ, પોતાની ભૂલ, પોતામાં રહેલું માન, પોતાને પકડાઈ ગયેલી શ્રેષ્ઠતા, ઈગો, અહંકાર નથી દેખાતા, નથી છૂટતા. આ તો પ્રભુની કૃપા. નિજ કો દોષ દેખાઈ જાકું, હરિ કી કૃપા જાનના તાકું, નિજ કો દોષ દેખાય જાકું, હરિ કી કૃપા સમજના તાકું. જ્યારે આપણને આપણી ભૂલ દેખાય ત્યારે મહારાજને કહેવું, ધન્ય મહારાજ, તમે મારા ઉપર બહુ કૃપા કરી, બાપ, મારી નબળાઈ દેખાડી, મારી વાસના, મારું અભિમાન, મારી પકડાઈ ગયેલી, મને મનાઈ ગયેલી ખોટી શ્રેષ્ઠતા આપે મને પકડાવી દીધી, બહુ કૃપા કરી પ્રભુ, એમ કહેવું. કેમ જે ભગવાનની કૃપા વિના ક્યારેય કોઈને કોઈના દોષ દેખાતા નથી. હરિ કૃપા બિન દોષ નિજ કેરા, દેખે મે ન આવે કૌ વેરા. કૌ વેરા, કોઈ વેળાએ ક્યારેય ન દેખાય કૃપા. જો નિજ દોષ, હા નિજ દોષ, અને બીજાના દોષ તો વગર જોઈએ સામેથી દેખાય. બોલો, એમાં કોઈની કૃપાની, તપની, જપની, કઈ બુદ્ધિની જરૂર જ નથી. આખો દી કોકના અવગુણ અભાવ તો આપણને આવ્યા જ કરે, કોકની નબળાની, ખામીની ખોટ દેખાણ્યા જ કરે. બોલો, અને એમાં પાછા આપણી જાતને આપણે બહુ ચતુર ને હોશિયાર જાણીએ. હું બધાનું જાણું, ગમે એમ કરે પણ મને એમ ખબર પડી જાય એના મામ છે ને તેમ છે. ભાઈ હવે મેલ લે, તારામ શું છે એ ખબર પડે તને. આ વાત છે. હવે બહુ સરસ કહે છે, હે વાસુર ખાચર, પોતાના દોષને જાણ્યા વિના ક્યારેય મોક્ષરૂપી ગુણ આવતો નથી. મુમુક્ષુતા, મુમુક્ષુતા હોય તો મોક્ષરૂપી ફળ મળે, ગુણ મળે. અને એ મુમુક્ષુતા એને જ આવે છે જેને પોતામાં રહેલી ખામીઓ દેખાય, એની વેદના થાય, એને મોક્ષ મેળવવાની ઈચ્છા થાય અને એને મોક્ષરૂપી ગુણ મળે છે, કહેતા ફળ મળે છે. મોક્ષરૂપ ગુણ બિન ગુણ ઓરા, સોહત નહીં દેખે કૌ ઠોરા. નરેશ, મોક્ષરૂપી ગુણ વિના તમારામાં જો કલ્યાણકારી ગુણ ન હોય, કલ્યાણરૂપ ગુણ ન હોય, મોક્ષ તમે કરવા ચાહતા ન હોય, આ તો તમે બધાથી દોષોથી, વાસનાથી મુક્ત ન થયા હો, અને બીજા ભલે ગુણો તમારામાં ગમે એટલા હોય, બીજા ગુણો શોભે જ નહીં, શોભે જ નહીં. મોક્ષરૂપી ગુણ વિના બીજા ગુણો શોભે એવું અમે ક્યાંય જોયું નથી, અનુભવ્યું જ નથી. મોક્ષરૂપ ગુણ હોય તો જ બીજા ગુણો શોભે. પુરુષ પ્રકૃતિના લોકથી લઈને, એટલે કે પ્રકૃતિ પુરુષના લોકથી લઈને પાતાળ પર્યંત મોક્ષરૂપી ગુણ વિનાનું બધું લુખું દેખાય છે. જીવને દૈહિક સુખ અપાર મળ્યું હોય, હો દૈહિક સુખ, આ લોક સંબંધી, આ શરીર સંબંધી સુખ તો અપાર મળ્યું હોય, તો પણ તે પરિણામે તો જીવને અપાર દુઃખ રૂપ જ થાય છે, અપાર દુઃખ રૂપ થાય છે. ન મનાય એવી વાત આવી, આપણે આ વાત માનતા નથી, ખાલી વાંચીએ છીએ. જો આ વાત આપણે સમજતા હોઈએ તો દૈહિક સુખ માટે ક્યારેય આપણે પ્રયત્ન કરીએ જ નહીં. કેમ જે દુઃખ માટે ભલા કોણ પ્રયત્ન કરે? કેમ ચોખ્ખું લખ્યું છે સાગર, કહે છે કે જીવને દૈહિક સુખ અપાર મળ્યું હોય તો પણ તે પરિણામે, હમણાં તો સુખરૂપ જણાય, પરિણામે તો જીવને અપાર દુઃખરૂપ જ થાય છે. કોણ દુઃખરૂપ થાય છે? દૈહિક સુખ પોતે અંતમાં દુઃખ રૂપ બની જાય છે. હાવ સત્ય છે, પૂર્ણ સત્ય. અને હવેની જે ચોપાઈ છે એ મારા તમારા માટે એટલી બધી ઉપયોગી છે, ન પૂછો.
હરિ બિન ચિતવન જીય મે જેતા, સો ગુણ વિન અપાર હે તેતા. સા जितनो जाई
कवन हरि बिन जितनो जाई
दोष में दोष कहे यह ताई
दोष में दोष कहे यह ताई
दोष में दोष कहे यह ताई हरि बिन चिंतवन जिय में जेता सार है तेता
हरि बिन चितवन जिय में जेता सो गुण बिन असार है तेता
सो गुण बिन असार है तेता
सो गुण बिन असार है तेता
वाला भक्त बराबर ध्यान देजो तो પોતામાં રહેલી ખોટ પોતાને જ દેખાય આવશે આ ચોપાઈના સહારે જીવમાં ભગવાન શિવાયનું બીજું જે જે ચિંતન થાય છે મને તમને ભગવાન વિનાનું ચિંતન જીવમાં ભગવાન શિવાયનું જે જે ચિંતન થાય છે તે મોક્ષરૂપી ગુણ વિનાનું છે અર્થાત મોક્ષરૂપી ગુણ કોને મહારાજ કહે છે તે આનાથી સ્પષ્ટ થઈ ગયું કેવળ ભગવાનના ચિંતવનને મહારાજ મોક્ષરૂપી ગુણ કહે છે જીવમાં ભગવાન સિવાયનું બીજું જે જે ચિંતન થાય છે તે મોક્ષરૂપી ગુણ વિનાનું હોવાથી અતિ અસાર છે જેટલું ભગવાન શિવાયનું ચિંતન થાય છે જેટલું ભગવાન શિવાયનું ચિંતન થાય છે તે જ એ ચિંતન જ બધા દોષોમાં મોટામાં મોટો દોષ કહ્યો છે મોટામાં મોટો દોષ દોષ મેં દોષ કહે યહ તાઈ ભગવાન વિનાનું ચિંતન થાય છે એ મોટામાં મોટો દોષ છે આપણે એને આટલી આમ મહત્તાથી કોઈ દિવસ લઈએ છીએ ભગવાન એ વાતને જેટલી ગંભીરતાથી લે છે અહીં બોલે છે એટલી ગંભીરતાથી આપણે ક્યારેય ભગવાન વિનાનું ચિંતન થઈ જાય છે એને લઈએ છીએ હા કે ના બોલો હે ભગવાન વિનાનું ચિંતન થઈ જાય એને આટલું બધું મોટામાં મોટો દોષ છે એ રીતે કોઈ દી લઈએ છીએ એમ પૂછું છું નહીં ને તો આ ખોટું આ ખોટું ભગવાન બોલે છે એ મોટા મોટો દોષ હશે ત્યારે કહેતા હશે ને પણ આપણે ક્યાં કોઈનું સાંભળવું છે આપણે ક્યાં કાંઈ જે સમજવાનું ખરેખર જરૂરી હોય એ સમજવું છે આપણી મસ્તીમાં છીએ એટલે જ આપણને બોઘા છાપ કહેવામાં આવે છે જેથી ભગવાનના શબ્દ ઉપર ઊંડા ઉતરી જશો તેથી અક્કલ વાળા ગણાશો કે આ શું બોલ્યા મહારાજ આ કેવું બોલ્યા સાલું એવું તો આપણે બહુ થાય છે કેટલું ભગવાન શિવાયનું ચિંતન મારા બેટાનું ચિત્તમાં હાલ્યા જ કરે છે આનો અર્થ એ કે મારામાં મોટામાં મોટા દોષનો એટલો બધો વધારો છે કે એનું કોઈ માપ નહીં આને કહેવાય પોતાની નબળાઈને પકડી દેખાણી હવે એનો ત્યાગ થશે જે દોષ જે નબળાઈ પહેલા સ્વીકારાય જ નહીં તો એનો ત્યાગ થાય જ નહીં એનો પહેલા સ્વીકાર થવો જોઈએ ચોખ્ખું થઈ જવું જોઈએ કે આ મારામાં ભૂલ છે જ આ ખામી છે જ આ દોષ છે જ આ નબળાઈ છે જ અને એ મારે રાખવી નથી, કેમ જે પ્રભુજીને એ ગમતી નથી તો મારે ન જોઈએ. હવે ભગવાન ને ભગવાનના સંબંધ વાળું જ ચિંતવું છે. હવે મારે જગત ચિંતવું નથી, કેમ જે એ મોટામાં મોટો દોષ છે. એમ મહારાજ બોલ્યા ભોયરા ગામમાં વાસુર ખાચરની સામે. વાસુર ખાચર સમજ્યા ન સમજ્યા જે સમજ્યા, પણ મારે અને તમારે તો સમજી લેવું પડે. એ નસીબદાર કે એને પ્રગટ ભગવાન મળ્યા. આપણે સમજી લઈએ તો આપણને પણ મળ્યા જ સમજો. પછી આયા ઘણી બધી વાતો બની છે, પણ ટૂંકમાં છેલ્લે વાસુર ખાચરને વર્તમાન ધરાવી શ્રીહરિ સરદાર ગામ પધાર્યા ભોંયરાથી. સરદારમાં શ્રીહરિ દરબાર તોંગાજીના ભવનમાં દરબારગઢમાં ઉતર્યા. તોંગાભાઈની ભાવના જોઈને હરિભક્તોનું હિત કરવા શ્રીહરિ એવું બોલ્યા, ભગવાન અને સંતો ભક્તોમાં દિવસે દિવસે પ્રેમ વધતો જાય. ધ્યાન દીજે, ભગવાન અને ભગવાનના સંતો હરિભક્તોમાં દિવસે દિવસે પ્રેમ વધતો જાય, પ્રેમ વધતો જાય એવી રીતે જ વર્તવું જોઈએ, બીજી રીતે નહીં. એવી રીતે જ વર્તવું જોઈએ, બીજી રીતે નહીં. જો આપણે બીજી રીતે ક્યારેય વર્તાઈ જવાતું હોય તો એ આપણી ભૂલ છે. હરિ અરુ હરિ કે જન દિન દિન હેત બઢે તાહી પર તૈસે વરતનો તન સતસંગ કરને કો ફલ હે તેહી. સત્સંગ કર્યાનું ખરું ફળ બસ આ જ છે. કયું? શ્રીહરિ અને સંતો ભક્તોમાં દિન પ્રતિદિન હેત વધતું જ જાય એને કહેવાય સત્સંગ કર્યો. એ સત્સંગ કર્યાનું ફળ છે. વર્ષોથી સત્સંગ કરતા હોઈએ અને ભગવાનને ભગવાનના સંતો અને હરિભક્તોમાં હેત વધતું ન હોય, યા તો એમનામ રહેતું હોય, અરે ગણન ઘટતું હોય, તો શું આને ધૂળ સત્સંગ કર્યો કહેવાય? કુસંગ કર્યો અને માની લીધું સત્સંગ કર્યો. હરિ હરિ જન સે હિત હિ સાચો તેહી બિન હિત અવર સબ કાચો માઇક મે હોત હિત હિ જોઉ તાસે તોડી ઇહા જોડ નો સો. સરદારમાં બોલે છે મહારાજ કે ભગવાન અને ભગવાનના ભક્તોમાં જે હેત હોય, વાલા વાલા ભગવાનના જે કોઈ હોય, આપણા પક્ષના ખામા પક્ષના ભગવાનના જે કોઈ ભક્તો હોય, એમાં જે હેત હોય તે જ સાચું શાશ્વત હેત છે. અમાર હેત એ છે, તે સિવાયનું બીજું બધું હેત તો અનિત્ય છે, કાચું છે, નાશ થનારું છે. માઇક દેહ કે દૈહિક પદાર્થોમાં જે હેત હોય છે, માઇક દેહમાં યા તો દેહ સંબંધી પદાર્થોમાં જે જે હેત હોય છે, તે હેતને તોડીને ભગવાન અને ભગવાનના ભક્તોમાં જ હેત કરવું, ભગવાન ને ભગવાનના ભક્તોમાં જ જોડાવવું જોઈએ. આ સિદ્ધાંત, સિદ્ધાંત કી બાત હૈ, અદભુત. જો સંત મે અતિ હેત હોય, જો સંત મે અતિ હેત હોય પરમ મિત્ર કિનાઈ મિત્ર કાટે ગલો આઈ કે તહુ નટરે મિત્રાઈ. આને કહેવાય સાચું. જો સંતમાં પરમ મિત્રના જેવું અતિ હેત હોય તો જેમ કોઈ મિત્ર પોતાના મિત્રનું આવીને ગળું કાપે, તોય પણ મિત્રમાં જે હેત મિત્રતા હોય તે ટળતી નથી, તેમ હેત ટળે નહીં. સાધુમાંથી હેત ક્યારેય ટળે નહીં. તો એ સાચું હેત છે. બે ખરેખરા પાકા મિત્ર હતા, જંગલમાં જતા હતા, પણ ઠાક્યા એટલે એક ઝાડ નીચે બે જણા હુતા, ઊંઘી ગયા. એમાં એક જણ જાગી ગયો, જંગલમાં જોયું તો એક સર્પ દોડ્યો આવે છે. એટલા એકદમ ઊભો થઈ ગયો. એ આવ્યો, એના મિત્ર તરફ સર્પ જવા લાગ્યો, એનો મિત્ર ઊંઘમાં જ, એટલે આ આડો ફર્યો, હાથ જોડ્યા, મહેરબાની કરો, મારો મિત્ર છે, દેખાય છે એવું કે તમે ક્રોધાવેશમાં છો ને મારા મિત્રને કડવાના થયા છો. ત્યારે સર્પમાંથી વાચા ફૂટી, ત્યાં તારો મિત્ર પૂર્વ ભવનો મારો દુશ્મન છે અને એને હું કરડવાયો છું અને એને હું કરડીશ ને એનું લોહી પીશ, પછી જ મને શાંતિ મળશે, એટલે મારા માર્ગમાંથી તો હટી જાય. ત્યારે પેલા મિત્રએ કહ્યું કે પ્લીઝ એને માફ કરી દો. તો માફ નહીં થાય. તો કે તમે કહો એ કરું, તમે કહેતા હો તો મારું લોહી પીવો, મને કરડો. તો કે નહીં, એ જ મારો દુશ્મન છે. એણે બહુ કાલાવાલા કર્યા કે કોઈ ઉપાય હોય તો બતાવો, પણ મારા મિત્રને આપ મહેરબાની કરીને માફ કરો, એને કરડશો નહીં. ત્યારે સર્પે કીધું, હું કહું એમ કરવા તૈયાર છો? કે હા. તો કે તારા મિત્રના ગળાનું લોહી આ વડના એક પાંદડામાં લઈ અને મને આપ, એ લોહી હું પીવ, પછી જતો રહું. તું કરી શક આવું તો હું તારા મિત્ર નહીં કરડો. ત્યાં કે તમે ઉભા રહે, હું કરીશ. એમ કહીને એને પોતાની કટાર કાઢી, એનો મિત્ર ઊંઘમાં હતો, આ એની છાતી ઉપર બેસી ગયો અને એના મિત્રની આંખ ખુલી ગઈ. હાથમાં કટાર અને પોતાનો જ મિત્ર આંખ બંધ કરી ગયો, એને ગળા પર કટાર માર્યો, પાંદડું રાખ્યું, લોહી ટપક્યું, પાંદડા ઉપર લોહી લીધું, પછી પેલા સર્પને આપ્યું. પેલો મિત્ર આંખ જ ખોલતો નહીં, સર્પ લોહી પીને જતો રહ્યો. પછી પેલો બેઠો, થોડી વાર થઈ એટલે કીધું, ઉઠેલા હાલ, હવે આપણે હાલવું જ મોડું થઈ ગયું. તો કે એવું જ, તો હાલો. પછી બે મિત્ર ચાલ્યા, આઈ લોહી નીકળ્યું હતું ત્યાં પેલા ધૂળબૂળ ગામમ કરીને દાબી દીધેલી, લોહી બંધ થઈ ગયું. ચાલ્યા જાય છે, પેલા મિત્રને આશ્ચર્ય થયું કે આની છાતી માથે ચડીને મેં એના ગળા ઉપર ચપ્પુ માર્યો, એની આંખ ઉઘડી ગઈ હતી, મને જોઈ લીધો તો ચપ્પા સાથે મેં ગળે ચપ્પુ માર્યું, આ કાંઈ મને પૂછતો જ નથી કે તે મારે ગળે ચપ્પુ હું કામ માર્યું, કઈ પૂછતો જ નથી, કમાલ છે. આનાથી ના રહેવાનું એને ચાલતા ચાલતા પૂછ્યું કે મિત્ર તું કેમ કઈ પૂછતો નથી? તો શેનું? અરે મેં તારી છાતી ઉપર ચડીને તને ગળે ચપ્પુ માર્યું, તને એનું કઈ થતું નથી? તો કે એમાં શું થવાનું? કેમ? તો કે તું મારો મિત્ર છે, એટલે મને તારો વિશ્વાસ છે કે તું મારું અહિત ક્યારેય ન કરે. આ વાત સાધુ ઉપર, સાચા સંત ઉપર, ગમે એની ઉપર નહીં. ભગવાનને વાલા હોય, ભગવાનની આજ્ઞા મર્યાદામાં રહેતા હોય એવા સાધુ સાથે આવી મિત્રાચારી હોવી જોઈએ. આવું હેત હોવું જોઈએ કે હંમેશા એમ જ રહે કે મારું અહિત ક્યારેય આ સ્વામી ન કરે, કરી શકે જ નહીં. એને લોહીના કણમાં પણ કોઈનું બગાડવું, કોઈનું અહિત કરવું એવું સ્વપ્ન માય ન ઉઠે, એ આ સાધુ છે. એ મારી લે પણ અહિત ન કરે, ભઠ્ઠી લે, અપમાન કરી લે, પણ અમારા જીવના હારા માટે, એના સ્વાર્થ માટે કદી આનથી કાંઈ ન થાય, આ એ સાધુ છે. આવી જો સાધુમાં ભાવના હોય તો ક્યારેય સાધુનો અભાવ કોઈ રીતે ન આવે, ગળું કાપે તોય ન આવે.
જો સંત મેં અતિ હેત હોય પરમ મિત્ર કી નાઈ, મિત્ર કાટે ગલો આઈ કે તો હું ન ટરે મિત્રાઈ. तैसी होय प्रतीत जेहि संत हरि जन्मही दोष को ले तब जीत तेहि बिन दोष सो जीते तेहि। तो थोड़ा एकाग्र था जो एक अद्भुत अरीसो सागर आपने बतावे कि जेम आपने आके आका एक्सरे में देखा छे। एक्सरे में समझे ने अपने अंदर जो हे वो देखा है। आ हेतनी तो व्याख्या थी गई कि आऊ साधु में हेतु हो गलू कापे तो भाव न आने कहसे जो एवोज प्रेम एवोज विश्वास हमना कयो एवो जेने संतो भक्तों में होय तो ते पोताना सर्व दोषों ने जीती ले छे। पूरो आवा प्रेमी विश्वासीनी पासे एक दोष टकवा समर्थन छे। हेनामा मान क्रोध काम ईर्ष्या असूया स्वाद बीजो तेजो कशु उभू न रहे એની બધી વાસના બળીને ખાક થઈ જાય એ પોતાના બધા દોષો જીતી લે છે। ઠીક સમજ્યા મહારાજ, પણ હે મહારાજ એવો પ્રેમ અને વિશ્વાસ સાધુમાં ન હોય તો શું થાય? તો દોષો એને જીતી લે છે। તો દોષો એને જીતી લે છે અને પ્રેમ વિશ્વાસ હોય તો દોષોને એ જીતી લે છે। કેમ છે આપણું? દોષો આપણને જીતી લે છે કે આપણે દોષોને જીતી લીધા છે? દોષો જો આપણને હરાવતા હોય, એનું ધાર્યું કરાવતા હોય તો હજી આપણને આપણા કલ્યાણના દાતા મોટા પુરુષ કલ્યાણ પથ દર્શકમાં જોઈએ એવો પ્રેમ અને વિશ્વાસ નથી, એ તારણ નીકળ્યું। આમાંથી એ સાર નીકળ્યો, નિષ્કર્ષ। નિષ્કર્ષ ને બુદ્ધિશાળી માણા પકડી લે, એના ઉપર વિચાર કરે અને પોતાની ખામીને દૂર કરે, એનું નામ તો સાધક કહેવાય। સસનું ખીસડું બગાડનારની કોઈ તાણ નથી, ખરા જાગૃત સાધકની જરૂર છે કે જે હોના જેવી વાતોની કિંમત કરી શકે। બાકી હોનું ધૂળી એક સમજે એવા તો બહુ છે। ગોળખોળ એક સમજતા હોય એવાની ક્યાં તાણ? હોનાની ગોળી ને માટલા ને એક સમજે એની કઈ તાણ છે? પણ જે સમજી શકે જેમ છે એમ, એવા સાગર શ્રોતા જોઈએ કે જેમ છે એમ સમજી શકે। સાગર શ્રોતા એવા હોવા જોઈએ કે સાગરની વાત પકડે, સાગરના શ્રોતા પણ સાગર જેવા હોવા જોઈએ, ત્યારે એમાં સાગર હમાય ભાઈ। શ્રીહરિએ આવી બધી વાત સરદારમાં કરી અને પછી પ્રાણ પ્યારા શ્રીહરિ સરદારથી નીકળ્યા અને ગોંડલ પધાર્યા। ગોંડલ નરેશ હઠીસિંહજીએ ભગવાન સ્વામી નારાયણને વાતે ગાતે ગામમાં હામીયું કાઢી સન્માન કરીને પોતાના રાજમહેલમાં પધરાવ્યા। એમણે બધાને રાજી કરી ભગવાન સ્વામિનારાયણ ગોંડલથી નીકળ્યા છે અને જેતપુર જતા હતા અને રસ્તામાં શ્રીહરિએ રામદાસભાઈને એમ કહ્યું કે સ્વામી આ દરબારોને કાંઈક કહો, આમને ઘણું કહેવાની જરૂર છે। ભગવાન સ્વામિનારાયણે રામદાસભાઈને કહ્યું, સ્વામી રામદાસજીને, બધા ઘોડા ઉપર જાય છે, ચાલુ ઘોડે વાતો થાય અને બધાને સંભળાય, કેમ જે ડાબલાનો અવાજ આવે પણ બહુ નહીં, કેમ જે એ જમાનામાં રસ્તા માટીના હતા એટલે અવાજ નહોતો આવતો। રોડ ઉપર ઘોડું હાલે તો ડાબલા બહુ ખખડે, પણ માટીવાળા રસ્તામાં ઘોડો હાલે તો ડાબલા ખખડે નહીં, અવાજ બિલકુલ ન હોય, એટલે ઘોડા માથે બેઠા બેઠા જાતા હોય ને વાતું કરે તો ત્રણ ચાર ખેતરમાં સંભળાય, તડકે પડકે ઘોડાવાળાને સંભળાય એ તો આવું
સમજાય એવી વાત છે. રામદાસભાઈ દરબારોને વાતો કરે છે, સાંભળવા જેવી છે. માનો મને તમને કહે છે, અદ્ભુત વાત છે. એનો થોડોક સાર,
ગરજુ બિન ન હરિહિત લાવે, ગરજુ પાસ સેજે ચલી આવે, ગરજુ કે શ્રી હરિ હોત હે બેલી, ગરજુ કો કબુ દિયે ન મેલી.
ઘણા ના ચોપાઈ આવડે છે. રામદાસભાઈ કહે છે, દરબારો એ દરબારો, ગરજ જોઈ ગરજ, ગરજ રહિત ઉપર ભગવાન પ્રેમ લાવતા નથી, હેત કરતા નથી. અને ગરજુ ભક્તની પાસે તો ભગવાન સહેજે જ ચાલ્યા આવે છે. ભગવાન ગરજુ ભક્તના બેલી થાય છે. ગરજુના છાતી કાઢીને જાણે કાંઈ કોઈની પડી નથી એમ જીવનારા અહંકારીના બેલી પ્રભુ કોઈ દી ન થાય, એના સહાય ન બને. જે ભગવાનની ગરજ રાખે છે તેને ભગવાન ક્યારેય મૂકી દેતા નથી દરબારો, તેને તો સદા જાળવે છે. ભગવાનનું એવું કહેવું છે, દરબારો કોણ મારું ભજન કરે છે, કોણ મારું ભજન કરે છે, હું એને જોયા કરું. હે કે ભગવાન આપણા બધાના અંતરમાં બેઠા બેઠા આપણને જ જોયા કરે છે કે આમાં આ માળો મને કેટલા ખંભારે છે, એમ ભગવાન હંમેશા દેખતા રહે છે. આપણું મન જ્યાં જ્યાં જાય, જે જે વિચારો થાય, જે જે સારા મોળા હૃદયમાં ઘાટ થાય, એને હૃદયમાં બેઠો બેઠો ભગવાન જોયા કરે છે. ભગવાનના ભજન રૂપી દોરી ભગવાન સાથે મળેલી છે. ભજન રૂપી દોરી, પ્રેમ દોરી, વૃત્તિની દોરી, ભાવ રૂપી દોરી ભગવાન સાથે એકાકાર છે. તમારી મારી બધાની ભાવના ભગવાન સાથે એકાકાર હોય છે, એને ભજન દોરી કહેવાય. ભાવ ભજન એક છે, બાકી ભજન લલકારતા હો તો પણ એ ભજન નથી. ભાવ ભગવાનમાં જો હોય તો મૂંગા બેઠા હો તોય ભજન છે, અને ભાવ નથી તો ભલે ને ઢોલકા તબલા તોડી નાખો, બરાડા પાડો. એટલે કહે છે કે ભજન રૂપી દોરી ભગવાન સાથે જોડાયેલી છે, મળેલી છે. પરંતુ ભક્તને તેનું જ્ઞાન હોતું નથી. ઘણા ભગતને ખબર નથી હોતી કે મારી ભજન રૂપી દોરી ભગવાનની સાથે એકાકાર થઈ ગયેલી છે. આ ભલો ભગત ભજન કર્યા, એને ખબર ન હોય કે મારી ભાવના ભગવાનની સાથે એક રૂપ છે. ભગવાન પોતાના ભક્તને વૃત્તિ દ્વારા નિત્ય મળે જ છે, યા કહો મળેલા જ છે. ભગવાન મને અને તમને આપણી પ્રેમમય વૃત્તિ ભાવના રૂપે હંમેશા મળે છે, મળેલા છે, ઓતપ્રોત છે. કથા, કીર્તન, સ્મરણ અને સેવા એ બધી ભગવાનને મેળવી આપનારી ભજન દોરી છે. કરતે રહો, ભગવાને જે કહ્યું હોય તે પ્રમાણે ભક્ત જેટલી વાર કરે છે, સાંભળજો, ભગવાને જે કહ્યું હોય તે પ્રમાણે ભક્ત જેટલી વાર કરે છે તેટલી વાર, તેટલો સમય ભગવાન તેની પાસે જ હોય છે. પણ ભગવાનની આજ્ઞા લોપીને જ્યારે એ બીજું કરે ત્યારે ભગવાન એની સાથે રહેતા નથી. ભલે કદાચ ભગવાનમાં એની વૃત્તિ ન હોય પણ ભગવાનની આજ્ઞામાં જો એ રહેતો હોય, આજ્ઞા પ્રમાણે કંઈક કરતો હોય અને એમાં કદાચ ભગવાનને ભૂલી ગયો હોય તો પણ ભગવાન એ સમયે એની પાસે જ હોય છે. લગાર પણ તેનાથી દૂર થતા નથી, લગાર પણ તેનાથી દૂર થતા નથી. કા મરજીમાં રહો કા મૂર્તિમાં, ભગવાનની મરજી આજ્ઞામાં રહ્યા હો તો પણ ભગવાનમાં છો, અને ભગવાનમાં રહ્યા હો તો પણ ભગવાનમાં છો. ભગવાન આવા આજ્ઞા પાલક ભક્ત થી લગાર પણ દૂર થતા નથી, ભલે તે કરોડો વર્ષ સત્સંગમાં રહીને ખોવે, પણ જે ભગવાનને દૂર માને તેને સુખ થાય નહીં. ભલે ને કોઈ ભગત કરોડો વર્ષ સત્સંગમાં રહે, સત્સંગમાં રહીને કરોડો વર્ષ વિતાવે, આને ખોયા કહેવાય. કોને? કે ભગવાનને જે દૂર માને છે. ભગવાનને પોતાની પ્રેમમય ભાવનામાં એક તાર માનો. હા, પણ એ પ્રેમાકાર વૃત્તિ ભગવદાકાર છે એમ સમજો. પ્રભુમાં પ્રેમથી ભાવથી વળગેલો આપણો જે આંતરિક ભાવ છે એમાં ભગવાન છે. માટે ભગવાનને ક્યારેય દૂર નહીં માનવા. જે ભગવાનને દૂર માને એને સુખ થાય નહીં. શું કીધું? ભગવાનને જે દૂર માને એને, હા, એને સુખ થાય જ નહીં, શાંતિ આવે નહીં એને ક્યારેય. ગમે એટલા યજ્ઞ કરે, તીર્થ કરે, વ્રત કરે, દાન કરે, જે કરવો એ કરે, શાંતિ તો પોતાની તમામ વૃત્તિઓમાં પરમેશ્વરને જ્યારે માને પ્રગટ પ્રમાણ ત્યારે થાય છે. શ્રી હરિવરને કોઈ દૂર નથી. ભગવાનને તો કોઈ દૂર નથી. હું નહીં, તમે નહીં, વિદેશમાં રહે છે એ પણ નહીં, સ્વર્ગમાં કોઈ ભક્ત છે કે પાતાળમાં છે એ પણ નહીં, આ બ્રહ્માંડમાં છે કોઈ બીજા બ્રહ્માંડમાં છે એ પણ નહીં. ભગવાનને તો કોઈ દૂર નથી. કોઈ અણુઈતે કોઈ જીવ દૂર નથી. ભગવાનને માનતા હોય તોય ભલે, ન માનતા હોય તોય ભલે, ભગવાનને જાણતા હોય તોય ભલે, ન જાણતા હોય તોય ભલે, ભગવાનને કોઈ દૂર નથી. અણુ જેટલુંય દૂર નથી. જો ભક્ત ભગવાનને પોતાની પાસે જ માને, જો ભગત એવું માની લે કે ભગવાન મારી પાસે જ છે, મારી પ્રેમમય વૃત્તિમાં મૂર્તિમાન છે, તો તે ભક્તને માટે ભગવાનની મૂર્તિ સદા હાજરા હજુર જ છે. આ પરમ સત્ય છે, એનો સ્વીકાર કરો. શ્રી હરિવર કુ ન દૂર હૈ ભક્ત મન મે હૈ દૂર. શ્રી હરિવર કુ ન દૂર હૈ, ભગવાન ને દૂર નથી કશું જ, ભક્ત મન મે હૈ દૂર. ભગત ના મન માં દૂરી પડી છે એ એવું માને છે કે ભગવાન આય છે ને તાય છે. ભગવાન અહીંથી ઉપર ધામમાં છે, ભગવાન અહીંથી દૂર કોક તીર્થ ધામમાં છે, ભગવાન 200 વર્ષ પહેલા હતા. એ ભગત બિચારો આવું હલવાઈ ગયો છે, આવી ખોટી સમજણમાં ભારે ફિટ થઈ ગયો છે. હવે એ જાતી નથી માહિતી સમજણ, ઘણું સાંભળે તો પણ એમ જ રહે છે ભગવાન આમ કઈક ઉપર ધામમાં, ભગવાન કઈક ઓલકો દ્વારિકા ધામમાં છે. હા, તો ભગવાન હતા, કોઈને મન 2000 વર્ષ પહેલા, કોઈને મન 5000 વર્ષ પહેલા, કોઈને મન કેટલા હજાર, પણ એ સમજણ જ ખોટી છે. ભગવાન કોઈથી ક્યારેય અણુય દૂર હતા નહીં, છે નહીં, હશે નહીં. આ પરમ સત્ય છે. આજ માનો ભાઈ, લાખ વર્ષે માનો. જો ભક્ત ભગવાનને પોતાની પાસે જ માને, ભક્ત જો સમજે પાસ હી તાકે હે મૂર્તિ હજુ, તાકે હે મૂર્તિ હજુર હજુર. બસ માનો ન માનો એટલામાં જ રહસ્ય છુપાયેલું છે. માનો તો હજુર અને ન માનો તો દૂર. માનો તો કોક જ બોલે છે અને તેમ કે આ હું છે. માનો તો અને ન માનો તો વાત આમ છે. મેન તમે આ દેહ ને હજુર માન્યો છે અને ભગવાન ને દૂર માન્યો. ખરેખર આત્માથી દેહ બહુ દૂર છે અને શ્રીહરિ અણુય દૂર નથી. દેહ ને આત્માને અનેક પ્રકારે દૂરી છે અને પરમેશ્વરને આત્માને અનેક પ્રકારે હજુરી છે. એકતા છે. ગુણ થી સ્થળ થી બધી રીતે સમજો, પણ આ વાત આપણે સ્વીકારતા નથી એટલે રાક પણ જાતું નથી. જેદી માની લેવું તેદી મહાન બની જશે. આ જ દેહમાં જ્યાં જન્મ્યા છીએ ત્યાં જ, જે હાલમાં છીએ હાલમાં જ મહાન થઈ જશે. ઉપલી હાલત ભલે ન બદલે, ભીતર સે હમ બદલ જાયંગે, આ વાત સ્વીકારાય જાય એ જ ક્ષણે. શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ, શ્રદ્ધા જેને હોય ને જ્ઞાન મળે. અને પછી કીધું જ્ઞાનમ લબ્ધવા મચિરેણાથી ગચ્છતી. અચિરેણ જેવું જ્ઞાન મળે એવો એ તરત જ આખો પરમ મુક્ત બની જાય, પરમ શાંતિને અનુભવી. અચિરેણ એટલે તત્કાલ, જેવી આ વાતને માની લો એ જ ઘડીએ તમે પરમ શાંતિને પામી જાઓ. અને જો પરમ આનંદ પરમ શાંતિ ન પામ્યા તો સમજી લેવાનું હજી આ વાત માન્યા નથી. સાંભળી ખરી, વિચારી ખરી, લખી ખરી, બહુ હારી લાગી ખરી, પણ મનાણી નથી, ઠેઠ તળિયા સુધી આ વાત ઉતરીને હા પડી નથી, માટે પરમ શાંતિ થઈ નથી. જ્ઞાનમ લબ્ધવા પરમ શાંતિ મચિરેણાથી ગચ્છતી, તરત થઈ જાય એવું ગીતાકાર કહે છે. ખોટું પડે નહીં, ભગવાનનું વચન છે ગીતામાં. પણ આપણે અશાંતિ રહેવાની કેમ, જે આ કોઈ વાત માનવા આપણે તૈયાર નથી. આપણે એમ કહીએ છીએ પહેલા બતાવો પછી માનીએ, અને ભગવાન એમ કહે છે પહેલા માન પછી બતાવો. બસ આ વાત અટકી છે. માની લઈએ તો ભગવાન જે છે તે વાસ્તવિકતા આપણને દેખાડવા તૈયાર છે, પણ એ તો હઠીલો છે. સસંદી સ્વતંત્ર મૂર્તિ પરમાત્મા છે, આપણી જે ઈચ્છા છે એ પ્રમાણે તો એ આપણને નહીં નમે. એની ઈચ્છા છે એ પ્રમાણે આપણે ઝૂકવું પડશે, નમવું પડશે, કરવું પડશે, અને પછી એ આપણી જેટલી ઈચ્છા છે એ બધી પૂરી કરી દે. બોલો કેમ કરવું છે? માની લેવું છે, આ વાત માની લેવી છે. તો હજુર, અને ન માનીએ તો દૂર, અને દૂર વાળાને અશાંતિ, અને હરી હજુર વાળાને શાંતિ. હવે બહુ મસ્ત દોહો છે. વૃત્તિ મે વૃત્તિ રૂપ હોય, જીય મે જીવ રૂપ હોય.
વૃત્તિ મે વૃત્તિ રૂપ હોય, જીય મે જીવ રૂપ હોય.
અરે વૃત્તિ મે વૃત્તિ રૂપ હોય, જીય મે જીવ રૂપ હોય.
વૃત્તિ મે વૃત્તિ રૂપ હોય, જીય મે જીવ રૂપ હોય.
દ્રગ મે રહે
નિરાકારપણે અંતર્યામી પણે આકાર રહિત પણે જ રહ્યા છે.
મૂર્તિમાં નહીં સોય,
મૂર્તિમાં નહીં સોય.
અરે મૂર્તિમાં નહીં સોય,
મૂર્તિમાં નહીં સોય.
તમારામાં અને મારામાં ભગવાન મૂર્તિમાન પ્રગટ પ્રમાણ હાલતા ચાલતા બોલતા પ્રકાશક પણે આધાર પણે રહ્યા છે, સર્વ કરતા પણે રહ્યા છે. સ્વીકાર કીજીએ ઇસકા, ઇસી મે હી કલ્યાણ હૈ, ઇસી મે હૈ કલ્યાણ. ભગવાનના આકારને લઈને તો આ શરીરનો આકાર છે, ભગવાનને આકારને લઈને તો જીવાત્મા આકાર પામે છે. એ નિરાકાર હોત તો સૃષ્ટિ સાકાર ન હોત, અને એ નિરાકાર હોત તો મુક્તને કોઈને દિવ્ય ભાગવતી સાકાર તનુ પ્રાપ્ત ન થાત. એ રહસ્ય વાલી વાત. આ
આપણને આ શરીર ભગવાને જે સાકાર આપ્યું છે ને એ એણે એનામાંથી બનાવીને આપ્યું છે, એ ઉપાદાન કારણ છે. મહારાજે કહ્યું કે આકાશમાં જો આકાર નથી તો એમાંથી ઘટપટાતી કોઈ આકૃતિ થતી નથી. જો પૃથ્વી સાકાર છે તો પૃથ્વીમાંથી આકારો થાય છે. એમ સૃષ્ટિ સાકાર છે માટે સૃષ્ટિના રચયતા પણ સાકાર છે.
મૂર્તિમાં નહીં સો
ઘણા એવું માને છે કે મૂર્તિમાન ભગવાન ધામમાં રહે છે અને આપણા બધામાં અંતર્યામી રૂપે રહે છે, એટલે કે તેજના પ્રવાહ રૂપે.
મૂર્તિમાં નહીં સો
સાગર કે છે. પાછું કેવું લખ્યું કે આપણી વૃત્તિમાં એ વૃત્તિ રૂપ થઈને રહે છે અને આપણા જીવમાં જીવરૂપ થઈને રહે છે અને આપણી આંખમાં આંખરૂપ થઈને રહે છે, તો પગમાં પગરૂપ થઈને રહે, હાથમાં હાથરૂપ થઈને રહે, કાનમાં કાનરૂપ થઈને રહે, નેણમાં નેણરૂપ થઈને રહે, નાકમાં નાકરૂપ થઈને રહે, હોઠમાં હોઠરૂપ થઈને રહે, આપણા દેહમાં એ આપણા દેહરૂપ થઈને રહે, આત્મામાં આત્મારૂપ થઈને રહે. હવે મને કહો જો ક્યાં આકારિયા
મૂર્તિમાં નહીં સો
હકીકત તો એવી છે, આત્માને હાથ પગ વગેરે કાંઈ નથી. ખ્યાલ આવે છે તમને મારી વાત? થોડું ધ્યાન દેજો, સમજવાની કોશિશ કરો પ્લીઝ. આત્માને અવયવો નથી, આ શરીરને અવયવો છે અને ભગવાનને અવયવો છે. શરીર સાકાર છે, ભગવાન સાકાર છે, એ બેની વચમાં આત્મા આકાર વિનાનો છે. જબરો હાંતો છે, હાંતો શરીરમાં આત્મા અને આત્મામાં પરમાત્મા, સાકાર નિરાકાર સાકાર, આવી સ્થિતિ છે. શરીર સાકાર, આપણે નિરાકાર, પાછા આપણામાં સાકાર, આમ છે, આ સત્ય છે. આપણને દેખાય ન દેખાય છોડો, પણ આમ છે. આપણે સ્થિતિ નથી એટલે દેખાય નહીં. જેથી ભગવાનનું ધ્યાન કરીને આપણે આ સ્થિતિ કેળવશું ત્યારે જેમ છે એમ બધું દેખાય, ત્યારે કશું અજાણ્યું કે અણદેખ્યું નહીં રહે. હવે હું કહેતો હતો એ સાંભળો, આપણે અવયવો નથી, હાથ પગ આંખ કાન કશું નથી, એ બધું કોને છે? આ દેહને, યા તો ભગવાન. હવે કહું છું, આપણે તો હાથ પગ છે નહીં અને આ શરીરને છે ખરા હાથ પગ, પણ એ તો જડ છે, એ તો જડ છે. આ પગ જડ છે, આ હાથ જડ છે, છે કે નહીં? તો હું તમને પૂછું કે જડ હાથ પગ હાલે ખરા? જડ હાથ પગ હાલે ખરા? અને આપણે હાથ પગ છે નહીં, તબ બતાવો હાલે છે કોણ? આંકો તો મગજ.
મારે તો પગ છે નહીં, જડ પગ ચાલે કે? પગ છે નહીં, જડ પગ ચાલે કે?
સવાલ છે.
જડ પગ ચાલે કે?
પગ જડ છે, એ કેવી રીતે હાલે? અને મારે પગ નથી.
તમારા પગ થી ચાલુ છું,
ક્રિયા કરું એમ,
સર્વ ક્રિયા
કરું એમ, મૂર્તિ માં નહીં સોય,
વૃત્તિ મેં વૃત્તિ રૂપ હોઈ,
જીય મેં જીય રૂપ હોય, દ્રગ મેં રહે દ્રગ રૂપ હોઈ,
દ્રગ મે રહે દ્રગ રૂપ હોઈ,
દ્રગ મે રહે દ્રગ રૂપ હોઈ,
દ્રગ મે રહે દ્રગ રૂપ હોઈ,
મૂર્તિ માં નહીં સોય,
મૂર્તિ માં નહીં સોય,
ઓ મૂર્તિ માં નહીં સોય,
મૂર્તિ માં નહીં સોય,
હરિવર કો ન દૂર હે,
હરિવર કો ન દૂર હે,
ભક્ત મન મે હે તો હજૂર,
તાકે હે મૂર્તિ હજૂર,
મૂર્તિ માં નહીં સો,
મૂર્તિ માં નહીં સો,
તાકે હે મૂર્તિ હજૂર,
તાકે હે મૂર્તિ હજૂર.
બોલો, આવું છે. હવે એક સવાલ કર. ભગવાન શ્રી હરિ એવું કહ્યું કે સાકાર હોય એમાં કર્તૃત્વ હોય છે. વચનામૃતમાં વાત, વચનામૃત વાંચો છો. સાકાર વિના કરતા પણ હોય નહીં, આ સ્વામિનારાયણ ભગવાનની બોલેલી વાત છે. કોની? જેને આપણે ભગવાન કહીએ છીએ એવું કહેતા હતા કે સાકાર વિના કરતા પણ હોય નહીં. જો કર્તૃત્વ હોય તો એ સાકાર હોય. આવી વાત એમણે આખી જિંદગી કરી, એક બે વાર નહીં, તરહ તરહ રીતે કરી, વિવિધ રીતે કરી, વિવિધ રીતે કરી. એક વાર તો એમણે એવું કહ્યું કે આપણે જળને હાથ પગ નથી એમ માનીએ છીએ, પણ હાથ પગ ન હોય તો એ તાણે કેમ? પાણી ઉભા રહ્યો તો તાણી જાય કે નહીં તાણી જાય? તો કે હાથ પગ વગેરે તાણે કેવી રીતે આપણને? માટે એને હાથ પગ છે, દેખાતા નથી એમ કે, દેખાતા નથી એમ કેતા. વાયુને હાથ પગ નથી એમ આપણે કહીએ છીએ, પણ મહારાજ કે વાયુને હાથ પગ ન હોય તો આખા છાપરા છે એને ઉડાડ્યા, એને કેવી રીતે ઉડાડ્યા? માટે એને હાથ પગ છે, આવું બોલતા મહારાજ, આમ સમજાવતા. અર્થાત વાયુદેવ મૂર્તિમાન છે, વરુણદેવ મૂર્તિમાન છે, આ એનું કાર્ય છે એમાં ન દેખાય, પણ એ ક્યાંક મૂર્તિમાન છે ખરા, ભલે નથી દેખાતા. અર્થાત મૂર્તિમાન ન હોય તો એમાં કર્તૃત્વ ન હોય. હવે સાંભળજો, આત્મા ચેતન છે માટે એમાં કર્તૃત્વ છે, ભલે ને મૂર્તિ નથી તો પણ. કેમ? જે જ્ઞાતા છે એને જ્ઞાન છે, જ્ઞાન છે હું છું, એ પણ એક કર્તૃત્વ થયું હું છું. પરંતુ એ કર્તૃત્વ પર પ્રકાશિત છે. કેવું? પરમેશ્વર દ્વારા પ્રકાશિત છે. એને એ બધું જ્ઞાન થાય, પરંતુ એને જો ક્રિયા કરવી હોય તો આકાર જોઈ, અને એટલા માટે ભગવાને એને દેહ આપ્યો. જય જીવ એમનામ પોતે આત્મા સત્તા રૂપે કર્તૃત્વ બજાવીને ક્રિયા કરી શકતો હોત તો દેહ આપવાનું શું પ્રયોજન? દેહ આપવાનું શું પ્રયોજન? માટે ક્રિયા તો સાકારથી જ થાય, નિરાકાર આત્માથી ન થાય. ક્રિયા કરવા માટે શરીર જોઈએ નિરાકારને, અને ભગવાન તો મૂર્તિમાન છે. સર્વના શરીરી હોવા છતાં એ મૂર્તિમાન છે. હવે ધ્યાન દો, એ ભગવાન સર્વ કરતા છે, આત્માના કર્તૃત્વને પણ એ પ્રકાશે છે. ત્યારે આત્માને પ્રકાશ થાય છે અને ઈચ્છાશક્તિ, ક્રિયાશક્તિ, જ્ઞાન શક્તિ એને મળે છે. ભગવાન દેહ આપે એટલે એ સાકાર થયો કહેવાય અને ક્રિયા કરવા સમર્થ થાય છે અને ક્રિયા કરે છે. પરંતુ હકીકતે એ બધું કર્તૃત્વ ક્યાં છે? ક્યાં છે બોલો તો? બોલો ને ફરી વાર, મહારાજમાં જ છે ને, બરોબર? તો હવે મને કહો, આપણે કોઈ કરતા ખરા? નહીં ને, વાત આમ છે, બસ આટલું સમજવાનું છે. અચ્છા, કોણ કરતા થયા? બધામાં કરતા કોણ થયા? કોણ કરે છે? હવે આપણે એમ કહેશું કે હું સેવા કરું છું. સેવા કોણ કરે છે? કોની કરે છે? સેવા કોણ કરે છે? કોની કરે છે? આપણી, આપણે શું કહીએ છીએ? હા, કોની? એને કઈ જરૂર છે? ઠીક છે, એ પણ એક ભાવ છે, ભક્તિ છે, એનું ખંડન નથી. પરંતુ ભગવાન પુરુષોત્તમ સર્વ કરતા છે, આપણને જેવી ઈચ્છા થાય એવું આપણને બધું આપણી ઈચ્છા પૂર્તિ માટે ગોઠવી દે છે. આ રીતે આપણને ભગવાન પોતા તરફ ખેંચે છે. આખું એનું કાર્ય અને જે કાંઈ છે એ બધું જીવના ભલા માટે છે. પરંતુ સમજતા સમજતા એ સમજાઈ જશે કે ભગવાન જ બધું કરે છે. સમજાઈ જશે, હું કાંઈ કરતો નથી એટલું નહીં, મેં કોઈ દિવસ કશું કર્યું જ નથી, પહેલેથી હાલ પણ હું કાંઈ કરતો નથી અને આગળ પણ હું કાંઈ કરવાનો નથી, આવું એક દિવસ મનાઈ જશે. હાવ એવું દેખાઈ જાય. ત્યારે પરમ શાંતિ ને પરમ આનંદ થાય. અને પછી તો બધામાં કરતા પણ એ મૂર્તિમાન મહારાજ દેખાય, અને પછી એવું લાગશે કે આ તો મહારાજ જ મહારાજની સેવા કરે છે. પછી કોઈ વ્યક્તિ નહીં રહે દેખાય, પછી શું થશે? મહારાજ જ મહારાજની, એવું થાય. આવું છે. અને ઘણા તો એમ કહે છે કે તમે માનો ન માનો, જાણો ન જાણો, ખબર હોય કે ન હોય, પણ છે આમ જ. સ્વીકારો ન સ્વીકારો, પણ છે આમ જ, બસ ખબર નથી એટલું. આવી આ વાતો છે. મૂર્તિમાન હે સો વૃત્તિ મેં વૃત્તિ રૂપ, જીવમાં જીવરૂપ, દ્રગ મેં દ્રગરૂપ, મૂર્તિમાન હે સો. જેનું ઉલટી પડ્યું આપ, સંત તે સ્વયં હરિ, એ આને અનુસારે એ આ સ્થિતિ છે. સ્થિતિ છે, શું છે? સ્થિતિ છે. આપણે વૃંદાવનમાં સ્વામી અખંડાનંદજીના આશ્રમમાં ગયા હતા પંડિત શોધવા માટે, તમને યાદ હોય તો. હું પૂજ્યપાદ નીલકંઠ ચરણદાસજી સ્વામી વરાસા, શાસ્ત્રી કંડારી ઘનશ્યામ પ્રકાશ દાસ, એમના ગુરુ હતા ઉડિયા બાબા. એને કોઈક એવું જઈને પૂછતા કે સ્વામીજી, તમે તો આવી વાત કરો છો અને આવું બોલો છો, તો ફલાણા સાધુ તો આવું કહે છે, તો એ કેમ સમજવું? ઉડિયા બાબા એવું કહેતા, ઇસમે એસા હૈ ભાઈ, ઓ જહાં બેઠા હૈ વહાં સે એસા હી દિખાઈ દેતા હૈ. ઓ જહાં બેઠા હૈ વહાં સે એસા હી દિખાઈ દેતા હૈ, ઉસકો જૈસા દિખાઈ દેતા હૈ વૈસા વો કહેતા હૈ, ઇસમે ઉસકી કોઈ ગલતી નહીં હૈ. તમને મને બધાને હરખું દેખાય? જ્યાં બેઠા હોય ત્યાંથી જેવું દેખાતું હોય એવું દેખાય. અરે બાબુ, વો કહેતા થા કે રાત્રિ નહીં હૈ, તો એ કૈસે માને? તબ કહેંગે કે વો સૂર્ય કે રથ મેં બેઠા હૈ, ઇસલિયે વહાં રાત્રિ નહીં હૈ. વો સચ કહેતા હૈ, રાત્રિ નહીં હૈ, ક્યુંકે વો જહાં બેઠા હૈ વહાં સે એસા હી દિખાઈ દેતા હૈ. સૂર્ય કે રથ મેં બેઠા હૈ વહાં સે એસા હી દિખાઈ દેતા હૈ, વહાં સે રાત્રિ કભી નહીં દિખાઈ દેતી. સૂર્ય કે રથ મેં સે હમ રાત્રિ કો કભી દેખ પાતે, દર્શન હો સકે રાત્રિ કા? સૂર્ય કે રથ મેં સે રાત્રિ કા દર્શન હો સકે યા નહીં? બસ વો વહાં જહાં બેઠા હૈ વહાં સે એસા હી દિખાઈ દેતા. અમેરિકા ફોન કરો અત્યારે, એ શું કહેશે કે અમારે સવારના 8-9-10 જે જે એરિયામાં સવારના એને 8-9-10 વાગ્યા છે, સૂર્ય આકાશમાં ચડ્યો હશે ને આપણે રાત છે, તો આપણે એને કહેશું કે અમારે રાતના 10 વાગ્યા છે 10:06, તો એ કહેશે અમારે સવારના 11:30 થયા છે. હવે હું તમને પૂછું, કોણ સાચું કોણ ખોટું? બસ હમે ઇતના હી બોલના ચાહીએ, વો જહાં બેઠા હૈ વહાં સે એસા હી દિખાઈ દે રહા. નવો જૂટા હૈ નવો જૂટા હૈ, વો જહાં બેઠા હૈ વહાં સે એસા હી દિખાઈ દેતા હૈ. કોઈ દેહ માં રહ્યો હોય, દેહ માં બેઠો હોય, દેહ દેખાય બધા, ક્યુકે વો જહાં બેઠા હૈ વહાં સે એસા હી દિખાઈ દે. કોઈ આત્મામાં બેઠો હોય, આત્મજ્ઞ આત્મનિષ્ઠ પુરુષ, તો એને બધા આત્મા દેખાય, ક્યુકે વો જહાં બેઠા હૈ વહાં સે એસા હી દિખાઈ દેતા. અને કોઈ અક્ષરધામ રૂપ થયો હોય, બ્રહ્મરૂપ થયો હોય, તો એવું કહેશે કે બધા બ્રહ્મ છે, ક્યુકે વો જહાં બેઠા હૈ વહાં સે એસા હી દિખાઈ દેતા. અને કોઈની પુરુષોત્તમમાં સ્થિતિ થઈ જેનું આપ ઉલટી પડ્યું, પુરુષોત્તમ આકારે વૃત્તિ થઈ ગઈ, જીએ મેં જીએ રૂપ હોય યહાં જો બાત આઈ વહી, તો ઓ કહેંગા કે સબ ભગવાન કે સ્વરૂપ, ભગવાન કે સિવા ઓર કુછ નહીં હૈ, ક્યુંકે વો જહાં બેઠા હૈ વહાં સે એસા હી દિખાઈ દેતા હૈ, ઇસલિયે વો એસા કહેતે હૈ, ઇસમે ઉસકી કોઈ ગલતી નહીં હૈ. એ સબ સ્થિતિ કા ભેદ હૈ. હમ જિસ સ્થિતિ મે જીતે હૈ વૈસા હી હમકો અનુભવ હોતા હૈ. એક બીજી વાત કરું તમને સમજાય એવી, पुरुष स्त्री ने देखे, स्त्री पुरुष ने देखे तो विजातीय खेचाण थाय, थाय के न थाय, એ ભગવાન ને રચેલી સૃષ્ટિ ની કળા છે, બરાબર. પણ હું સવાલ એ કરું, કોઈ ભૂંડ ગમે એવી રૂપાળી સ્ત્રીને દેખે અથવા કોઈ પુરુષ મનુષ્ય ગમે એવી રૂપાળી ભૂંડણીને દેખે, આકર્ષણ થાય? ભૂંડને થાય, આ મનુષ્યને થાય? ન થાય. કેમ? જે ભૂંડના દેહમાં જે બેઠો હોય એને ભૂંડણીમાં આકર્ષણ થાય, અને મનુષ્યના દેહમાં જે સ્ત્રી બેઠી હોય એને ગમે એવો રૂપાળો ભૂંડ હોય એમાં આકર્ષણ ન થાય, એને પુરુષમાં આકર્ષણ થાય. ક્યુકે વો જહાં બેઠે હૈ વહાં સે એસા હી દિખાઈ દેતા હૈ. મોટી મોટી વાતો છોડો, મેં આઈ ની લીધી, એવું જ દેખાય, ન થાય. કેમ? જે હવ ને હવની માન્યતા અનુસારે દેખાય, ખ્યાલ આવ્યો? અને એ પણ સત્ય છે. અને એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી એવું કહ્યું કે જ્યાં સુધી પોતાને પુરુષ માનશે ત્યાં સુધી એને સ્ત્રી જોશે, એની એમ જરૂર પડશે. જ્યાં સુધી આત્મા પોતાને સ્ત્રી માનશે ત્યાં સુધી એનું પુરુષમાં ધ્યાન જશે, એને પુરુષની જરૂર પડશે. સ્ત્રી ભાવ અને પુરુષ ભાવ બેમાંથી એકેય ભાવ આત્મામાં નથી. આત્મા આત્મા છે, આત્મભાવ એનામાં છે. આત્મા જેમ ગેરસમજણથી દેહભાવે થઈ ગયો એમ બ્રહ્મની સમજણ કેળવે તો બ્રહ્મભાવે થઈ જાય, અને આત્મા અક્ષરધામની સમજણ કેળવે તો અક્ષર ભાવે થઈ જાય. અને આત્મા જો ભગવાન શ્રીહરિમાં અતિશય પ્રેમાકાર બને તો ગોપીઓ જેમ પોતાને ભૂલી ગઈ હતી, અવલબાઈ પીજના જેમ પોતાને ભૂલી ગયા હતા અને ભગવદ્ ભાવને પામી ગયા હતા, તેમ આત્મા ભગવદ્ ભાવને પામી જાય અને એ જગ્યાએ બેઠેલો હોય એને એવું જ દેખાય. દેહમાં બેઠેલો હોય એને એવું જ દેખાય. અર્થાત આપણને જેવું દેખાય છે એ જગ્યાએ આપણે બેઠા છીએ. શું દેખાય છે? ત્યાં બેઠા છે. દેહ દેખાય છે બધા? તો દેહમાં બેઠા છીએ. બધા આત્મા દેખાય છે? તો આત્મા બેઠા છીએ. બધા બ્રહ્મ દેખાય છે? તો બ્રહ્મમાં બેઠા છીએ. બધા ભગવાનના ધામ દેખાય છે? તો ધામમાં બેઠા છીએ. બધા ભગવાન દેખાય છે? તો ભગવાનમાં બેઠા છીએ. ક્યાં છીએ એ મહત્વનું છે. ભગવાનને મન કશું દૂર નથી, ભગત દૂર માનીને બેઠો છે, આ એની તકલીફ છે, એવું અહીં આવ્યું. શું અદ્ભુત વાત છે. આ રામદાસભાઈ વાત કરે છે, દરબારો.
શીખે બિન હરી કો જોગ, પ્રગટવાની જ વૃત્તિ મહી.
આ જે વાત છે યોગ કળાની વાત છે, યોગ કળાની. અને એ પ્રગટ પુરુષોત્તમ નારાયણ પોતાના આત્મામાં મૂર્તિમાન સર્વ કરતા હરતા પણ બિરાજે છે, એનો જે યોગ કરવો, અથવા તો મનુષ્ય આકારે પ્રગટ ભગવાન જે હરે ફરે છે એનો જે યોગ કરવો પોતાની વૃત્તિમાં, એ શીખ્યા વિના ક્યારેય ન આવડે. શીખવું પડે.
શીખે બિન હરિ યોગ, પ્રગટવા નિજ વૃત્તિ મહી.
શીખે બિન હરિ યોગ, પ્રગટયા નિજ વૃત્તિ મહી.
અરે શીખે બિન હરિ યોગ, પ્રગટવા નિજ વૃત્તિ મહી.
શીખે બિન હરિ યોગ, પ્રગટયા નિજ વૃત્તિ મહી.
રહેવત હૈ વી
સત્સંગ કરે,
કોટી વર્ષ સત્સંગ કરે,
કોટી વર્ષ સત્સંગ.
મૂર્તિમાં રહેવાની યોગ કળા. ભગવાન અને આત્મા અણુય દૂર નથી એકબીજાથી, એકબીજા એકબીજામાં રસ તરબતર છે. એ મૂર્તિમાં રહેવાની ભગવત સ્વરૂપ રૂપી માળામાં વિરામ લેવાની યોગ કળા શીખ્યા વિના પ્રગટપણે કે પોતાની વૃત્તિમાં ભગવાનનો વિયોગ જ રહેવાનો શીખવું પડે. આ શીખ્યા વિના વિયોગ નહીં ટળે. છતે યોગે વિયોગ, આમ તો ભગવાનનો વિયોગ છે જ નહીં, છતે યોગે પણ આ કળા શીખ્યા વિના ભગવાનના વિયોગનું દુઃખ જીવ ભોગવે છે. ભગવાનનો આનંદ આવતો નથી. ભલે ને તે કોટી વર્ષ સુધી સત્સંગ કરે તો પણ આ યોગ કળા શીખ્યા વિના પોતામાં જ રહેલા પરમેશ્વરનો વિયોગ રહેવાનો. વાત આમ છે. આવી બધી વાતો રામદાસભાઈએ જેતપુર જતા રસ્તામાં દરબારોને કરી. પછી શ્રીહરિ અને સંતો દરબારો બધા જેતપુર પધાર્યા. પછી બીજે દિવસે ભાદરમાં સ્નાન કરવા ગયા. ભાદર નદીમાં મહારાજ પાણીમાં બેઠા છે, નાહી છે, ત્યાં રામદાસભાઈ, મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી શ્રીહરિને ચોળીને સ્નાન કરાવતા હતા. ત્યારે બ્રહ્માનંદ સ્વામીની સામે જોઈને શ્રીહરિ હસવા લાગ્યા. ત્રણેય જણા સેવા તો કરે છે શ્રીહરિની, પણ બ્રહ્માનંદ સ્વામીની સામું જોઈને મહારાજ હસવા લાગ્યા અને કહ્યું કે તમે ક્યારેય સેવા કરી નથી, હવે શીખવાથી તે કઈ આવડે નહીં. ચોળતા હશે એમાં રામદાસભાઈને અને મુક્તાનંદ સ્વામીને કેમ ચોળાય, કેમ સેવા કરાય, કેમ નવડાવાય એ આવડતું હશે. અને બ્રહ્માનંદ સ્વામીનું મહારાજને થોડુંક નહીં ફાવ્યું હોય એટલે કહ્યું કે તમે ક્યારેય સેવા કરી નથી અને હવે શીખવાથી કઈ આવડે નહીં સ્વામી, આવું બોલ્યા. તે પ્રસંગે શ્રીહરિ સાચા સેવકના લક્ષણો કરે છે. સાચો સેવક કોને કહેવાય? જે સરળ ચિત્તવાળો હોય, જે નિર્માની હોય, ક્રિયામાં અતિ નિપુણતાવાળો હોય, એમ જ કોઈની પણ ગુપ્ત વાત જાહેરમાં પ્રકાશ નહીં કરનારો હોય અને સમગ્ર હરિભક્તનો દાસ થઈને રહેનારો હોય, સાંભળજો, અને ખાવા પીવાની કોઈ પણ વસ્તુ હોય તે બીજાને આપ્યા વિના ક્યારેય ખાતો ન હોય અને બીજા કોઈનું પણ કામ ક્યારેય બગાડતો ન હોય, આવો જે હોય એને સેવક કહેવાય. અને આવા સેવક હોય એના ઉપર અમને વધારે ભાવ થાય છે. આપણે બધા ભગવાનના સેવક જ છીએ ને. આ લક્ષણો મળે છે આપણામાં, જરા જોવું. વળી સેવકના લક્ષણો કહે છે કે જે સેવક હોય એને એવું રહે કે મારી સેવા કોઈ કરે ન કરે તેની સાથે મારે દ્વેષ નહીં બાંધવો. હા, સેવક હોય ને એ પોતાની સેવા કોઈ કરે ન કરે એની સાથે ક્યારેય દ્વેષ ન બાંધે, પોતે બધાની ક્રિયા કરે. એવા એક અમારા સેવક વર્ણી મુકુંદાનંદ છે અને બીજા પણ અમારા અનેક સેવકો છે. સત્સંગી બાઈઓમાં જીવબાના સમાન કોઈ નથી, આવું મહારાજ બોલ્યા. તેઓ હરિભક્તના દાસ થઈને વર્તે છે. દાદા ખાચરના મોટા બેન જીવબાની આ વાત છે. તેમને કોઈ ઉપર ઈર્ષા કે અભાવ નથી. આ ક્યાં વાત થાય છે? ભાદર નદીમાં મહારાજ નાય છે અને સંતો ચોળે છે, ત્યાં ચાલુ વાત છે. આ નાતા નાતા વાત કરે સંતોને. જીવબાને ક્યારેય કોઈના ઉપર ઈર્ષા કે અભાવ થતા નથી અને ભગવાનના ભક્તના ઉપર અત્યંત જીવબા પ્રેમ રાખે છે. જીવબાઈ ઘરમાં કોઈ પણ સારી વસ્તુ હોય તે તરત જ હરિભક્તોને આપે છે અને જેટલી વસ્તુ ભક્તના ઉપયોગમાં આવે એટલું તેઓ ઘણું મોટું ભાગ્ય માને છે. મારા મોટા ભાગ્ય કે મારા ઘરની વસ્તુ હરિભગતને કાયમ લાગી. જે કોઈ વસ્તુ ભગવાનના ભક્તના ઉપયોગમાં ન આવે તેને જીવબા મનમાં અત્યંત દુર્ભાગ્ય માને છે. કેટલું મારા ઘરનું જે આ બધું છે એ ભગવાનના ભક્તના કામમાં ન આવ્યું, હાથ તરીકે મારા દુર્ભાઈ. આવો સ્વભાવ મનુષ્યનો ન કહેવાય, તેઓ તો પરમ લક્ષ્મીરૂપ છે. મારા નાતા નાતા ભાદરમાં બોલે છે. કોઈ હરિભક્ત પોતાનું બધું જ કામ બગાડી નાખે કદાચ જીવુબાઈનું, છતાં જીવુબાઈ તેના ઉપર ક્યારેય ક્રોધ કરતા નથી. અમે તેમનું અપાર અપમાન કરીએ છીએ. મહારાજ કે અમે ઘણી વખત જીવુબાનું અપમાન કર્યું છે, કરીએ છીએ, છતાં તેઓ ક્યારેય લગાર પણ તપતા નથી, તપી ન જતા. કોઈ વખતે કોઈને દેખીને અમે તપી જઈએ છીએ, ગરમ થઈ જઈએ ક્યારેક, છતાં તે જીવુબા એક ધારી શાંત વૃત્તિ રાખે છે. પરમેશ્વરને રાજી કરવા માટે તત્પર રહેનારાઓમાં જીવુબાના સમાન આજે બીજો કોઈ નથી. જેટલા મોટેરા સંતો છે તેઓ જીવુબાનો સ્વભાવ જોઈને બધા એમના જેવી સાધુતા શીખવા પ્રયત્ન કરે છે, છતાં તે કોઈમાં આવી સાધુતા આવતી નથી. સત્સંગીઓનું હિત કરવા માટે અમે બધા સત્સંગમાં ફરતા રહીએ છીએ, પણ જીવુબાની સાધુતા અને સદગુણ જોઈને તે જીવુબાને અમે ક્યારેય ભૂલતા નથી. કે આટલી વાત કરી સ્નાન કરતા કરતા. પછી મહારાજ નાઈને ભાદર નદીમાંથી બહાર નીકળ્યા અને જેતપુરમાં રાજભવનમાં પધાર્યા. જેતપુરમાં સમીપૂજનના દિવસે શ્રીહરિ અશ્વને દોડાવ્યો. અહીં ગ્રંથકાર શ્રીહરિના ચરિત્રની અપારતાનું વર્ણન કરવા માટે પોતાને અતિ નિર્માનીપણે જણાવતા સદગુરુ આધારાનંદ સ્વામી પોતાને સત્સંગના મજૂર થઈ રહેવા વિશે થોડુંક લખે છે. પોતાની અસમર્થતા, નિર્માનીપણું, સરળતા અહીંયા વ્યક્ત થાય છે. એ કહે છે કે હરિભક્તો સંતોને ધર્મકુળ એ ત્રણનો હું મજૂર બની રહ્યો છું. મજૂરને તો કામ જ કરવાનું હોય, સફળતા કે નિષ્ફળતામાં તો મજૂરને કાંઈ હર્ષશોક હોય નહીં. ધર્મકુળ અને સંતો મારા ધણી છે, હું એમનો મજૂર છું. તેઓ જ્યાં સુધી મજૂરી કરવા દેશે ત્યાં સુધી હું આ હરિચરિત્ર લખવાની મજૂરી કરતો રહીશ. ક્યાં મોટી વાત છે. જેના થોડા ભાગ્ય હોય તેને કરોડો જન્મ જતા રહે છતાંય આ હરિચરિત્ર લખવા રૂપી મજૂરી મળતી નથી થોડા ભાગ્યવાળાને. મારા ગુરુ શ્રી મુક્તાનંદ સ્વામીની મેં કાંઈક સેવા કરી તેથી તેમણે કૃપા કરીને મને આશીર્વાદ આપ્યો છે. એવી મારા ગુરુની મારા પર કૃપા થઈ છે. એ ગુરુ કૃપા અને હરિભક્તો સંતો અને ધર્મકુળનો રાજીપો આ બધું હોય તો જ આવી સેવા મળે, નહીં તો આવી જાજી સેવા ક્યાંથી મળે, આ સેવા ક્યાંથી મળે, એમ પોતે લખ્યું. વાલા ભક્તો, એકાદશીના દિવસે શ્રીહરિ ભાદર નદીમાં સ્નાન કરવા પધાર્યા. સ્નાન કરતી વખતે કાઠી દરબારો મર્મવચન બોલવા લાગ્યા કે શ્રીહરિ હમણાં જ નદી બહાર નીકળશે. અલા અલૈયા, તમે કોઈ મુજાશો નહીં હો, હમણાં બહાર નીકળશે, એકાદશીનો હવે આમ સુરજ ચડ્યો છે, પેટમાં ગલુડિયા બોલે છે, માત્રા હમણાં બહાર નીકળશે ને આપણને ફરાળ, એવા બધા ટીખળ કરે છે. એ વાત સાંભળીને શ્રીહરિ બોલ્યા, આજ કોઈએ ફલાહારનો સંકલ્પ કરવો નહીં. હા હા હા, આ પ્રભુ આ પ્રભુ. પછી શ્રીહરિ ભાદર નદીમાં સ્નાન કરી બહાર નીકળ્યા. તે વખતે શ્રીહરિ ગોંડલ નરેશ હઠીસિંહ જે સુંદર સિંહાસન લાવ્યા હતા એના ઉપર બેઠા અને વિશાળ સભા થઈ ગઈ નદીની કાંઠે. હો, પછી બધા દરબારોએ હાથ જોડીને કહ્યું, મહારાજ તમારી વાત અમે સમજી ગયા. અમે બધાએ નક્કી કરી નાખ્યું તરત જ કે આપના આજ્ઞા વચનમાં રહેવું બસ, માટે હવે પછી અમે ક્યારેય એકાદશીના દિવસે ફલાહાર નહીં કરીએ બસ. ત્યારે શ્રીહરિએ વાત કરી છે, સાંભળો સાંભળો સાંભળો, પણ આ જેતપુર તો અમારું ગાદી સ્થાન છે. કરોડો એકાદશી આવશે પણ આવો અવસર ફરીવાર નહીં આવે, એટલે આજે અમે ફરાળ મંગાવીએ છીએ હો. માટે તમે કોઈ ના ન પાડતા, તમારે તો અમારા તાનમાં તાન મેળવવું. કે છે દરબારો કે આ તો બહુ ખુશી થવા જેવું તાન છે પ્રભુ. પછી શ્રીહરિની આજ્ઞા થતા જ મયારામ ભટ્ટ 50 મણ જેટલા પેંડા ને બરફી લઈ આવ્યા. મોટી સભા ભરાણી હતી ને જાજા માણા હતા. પછી શ્રીહરિએ ફરાળ કરીને સર્વને ખૂબ જ પેંડા ને બરફી જમાડ્યા. હરિભક્તો અપાર ફળ મેવા અને ધન વગેરે અપાર લાવતા હતા ભગવાન આગળ, પણ જેટલી આવક થતી તેટલો શ્રીહરિ ખર્ચ કરી નાખતા. ક્યારેય ધનને ભેળું ન કરાવતા, ક્યારેય પૈસા ભેગા કરાવ્યા નથી મહારાજ, અંઘરાવ્યા નથી. આ બધું શ્રીહરિની હયાતી હતી ત્યાં સુધી હતું. પછી એવું લખ્યું, આપ રહે ત્યાં લક્કર, આવું લખ્યું. પોતે હતા ત્યાં સુધી આ બધું હતું, એને ક્યારેય ભેગું થવા જ ન દીધું. હવે જો લખે છે, કોઈની પાસે એક રૂપિયા જેટલું ધન પણ રાખી મુકાવતા નહીં. આ પેલું કોઈને કહેતા નહીં, એટલે આ 5 લાખ રાખી મેલ આપણે વાપરીશું, એ વાત જ નહીં. તેમજ કોઈની પાસે ધન માગતા પણ નહીં. હા, પછી શ્રીએરીએ જેતપુરથી ફણેણી, ધોરાજી, ભાડેર, મેઘપુર, માણાવદર, પંચાળા, લોજ, માંગરોળ, કાલવાણી, અગતરાય, આખા, પીપલાણા, મેઘપુર બધાને લાભ આપ્યા. ગામડાવાળા બધે ફરીને મહારાજ જુનાગઢ પધાર્યા. ચાલો, ભગવાન જુનાગઢ થી વડાળ ગયા અને થાણા ગાલોલ પધાર્યા. સાંભળજો, મહારાજે માવા ભક્તની ભાવના છે ત્યાં દરબાર અને દૂધ પાયું, ચરિત્ર બહુ સરસ. અરે, થાણા ગાલોલ ગામ આવ્યા ત્યારે ત્યાં માવા ભગત સન્મુખ આવ્યા. બહુ ભલા ભોળા ભગત, માવા ભગત. શ્રી હરિએ નદી કિનારે ઉતારો કર્યો. માવા ભક્તે શ્રી હરિએ કહ્યું તેટલું સીધું લાવી આપ્યું અને દૂધ બહુ લાવ્યા ભગત ગામમાં ઘરે ઘરે માગીને. પછી શ્રી હરિ તથા સંતો જમ્યા અને સંતોએ મહારાજે તો દૂધ ખૂબ પીધું, પરંતુ દરબારોમાં દૂધ થોડાકે લીધું. અને જાજાએ છાશ માગી, ભણું છાશ દો. એથી ભક્ત ગામમાં જઈને પાછા છાશ માગી આવ્યા, છાશ લાવીને આપી. પછી માવા ભક્તે શ્રી હરિને કહ્યું, મહારાજ, દરબારોએ કોઈ દૂધ પીધું નહીં અને છાશ મગાવીને પીધી. હું ઘણી મહેનતે દૂધ લાવ્યો હતો, તે દરબારોના કામમાં ન આવ્યું. ત્યારે શ્રી હરિ કહે, તેઓ સાકર નાખ્યા વિના દૂધ પીવે નહીં. આ તો બધા દરબાર એવું મહારાજ, આમને બધાને હાકર જોઈ તો કે હા. પણ મહારાજ, હાકર તો વાણિયાની દુકાનમાં હોય, અમારે ઘેર તો પૂરું મીઠું ન હોય. ત્યારે શ્રી હરિ કહે, અમારે માટે લાવેલું દૂધ તે અમારું કહેવાય, તે તમે ઘેર લઈ જઈને પીવો. તમે સંત જેવા જ ભક્તો છો, તેથી અમે તમને આ પ્રસાદ આપીએ. જા, પ્રસાદ લઈ જાઓ. આ તો ભારે ભગત હતા, પ્રસાદમાં લોભાણા નહીં. માવો ભગત કે, એ મહારાજ, આ તો ગામનું દૂધ છે, તે મારે ઘેર રખાય નહીં, પ્રસાદ રૂપે અહીં મારે ઘેરે નહીં. આ બધાનું માગીને લેવો છું, તે તમે વાપરી નાખો, મારે પાસે ક્યાં લઈ જવું. આ તો સાકરની શું થાય, જોગવાઈ થઈ નહીં, એથી વાંધો પડ્યો કે શું થાય. ભગત કહો, હવે હાકર મળીને બધો વાંધો પડ્યો ને, હવે શું કરવું કે. ત્યારે શ્રી હરિએ દરબારોને કહ્યું, એટલે સાંભળ્યું, આ દૂધમાં હાકર નથી, પણ હમણાં અમે હાકર લાવી આપીએ, તમને બધાને લાવી આપીએ. બધા શેર શેર દૂધ પી જાઓ અને અમારું વચન જે માનતા હોય તે હાલો ઉઠો, અને જે ન માનવાના હોય તે અહીંથી ઘર ભેગા થાવ. આ માવા ભગત તો સાધુ પુરુષ છે, એમના જીવને દુખવવા ન જોઈએ. બધા દરબારો દોડીને આવ્યો, મહારાજ દૂધ આપો. શ્રી હરિ કહે, તમને શેર શેર દૂધ આપશું. તકે શેર શેર આપો, જે આપો આપો, અમારે હાકર જોતી નથી, કાંઈ જોતું નથી. પછી શ્રી હરિએ બધાને એક એક તાંસલી દૂધ પાયું. શ્રી હરિની આગળ સૌએ દૂધ પીધું. શ્રી હરિએ પળવારમાં બધું દૂધ પાઈ દીધું. પછી શ્રી હરિએ માવા ભગતને કહ્યું, હવે બીજું દૂધ હોય તો લાવો. ત્યારે માવો ભગત કે, હવે દૂધ નથી, જે હોતું એ બધું લાવ્યો હતો, તે તમને આપી દીધું. બીજે દિવસે શ્રી હરિ થાણા ગલોલથી થાણા દેરડી ગામ ગયા, પછી સરતાનપુર ગયા અને ત્યાંથી દેરડી ગામ પાછા પધાર્યા. ત્યાંના રૂપસિંહભાઈ નામે વણિક શ્રી હરિની સન્મુખ આવ્યા. રૂપસિંહભાઈ વાણિયા મોટા કવિ ને ભારે ભગત હતા. આ રૂપસિંહભાઈ વાણિયા ભગવાન પાસે આવ્યા અને ભગવાનને પ્રાર્થના કરી. ભક્તની પ્રાર્થના સાંભળી શ્રી હરિ એમને ઘેર આવ્યા. તેમણે પૂજા કરી શ્રી હરિ પાસે માંગણી કરી કે આ મૂર્તિ અખંડ મારા ચિત્તમાં રહે, કે બસ આવી કૃપા કરો. અને અહીંયા ચોપાઈઓ ઋષિભાઈની કીધેલી છે, ગુણમે વર્તત જ્યાં લગહી, હર્ષ શોક રહત ત્યાં લગહી. અમારા સંતો બધા ગાય, જ્યાં સુધી જીવ ગુણમય વર્તે છે ત્યાં સુધી તેને હર્ષ શોક રહે છે રે. સત્વ રજ તમ વગેરે ગુણમય, અર્થાત એ ગુણ દેહ અવસ્થા બધું પોતામાં માને છે ત્યાં સુધી એને હર્ષ શોકરે. જે જીવ આપની મૂર્તિનું ચિંતન કરે છે તે ચિંતનને જ ગુણાતીત સ્થિતિ કહેવાય છે. જ્યાં સુધી જીવ મૂર્તિમાં રહે છે ત્યાં સુધી તેને કોઈ પણ ગુણ પીડતા નથી, એવું મૂર્તિમાં અનંત સુખ રહ્યું છે. પણ જીવ જ્યાં સુધી ત્રણ ગુણમય દેહમાં ખૂંચ્યો હોય ત્યાં સુધી તે સુખ તેને ક્યારેય મળતો. મૂર્તિ મેં જીય વર્તત જ્યાં લઘુ ગુણ માત્ર ન પીડત ત્યાં લઘુ, એસો મૂર્તિ મેં સુખ અનંતા, ગુણ મેં વર્તે કબુ ન લહંતા. સાર મેં સાર મૂર્તિ જેહી જાને, ताके सुख को न होत प्रमाने, यह देह को सुख दुख ही जितनो, अपार समुद्र भर रहे तितनो। सार मा सार एक हरिनी मूर्तिज छे, एम जे समझे तेना सुख नु कोई माप थई शकतो नथी। आ शरीर मा जेटला सुख दुख छे ते बधा तो भर्या समुद्र ना जेवा अमाप छे। कहता दुख तो सुख दुख नो भर्यो दरियो छे भाई, अने मूर्ति सुख नो सागर। मूर्ति को देखे सुख ही जब हु, दुख समुद्र ही तर गयो तब हु। अंतकरण रूप नेत्र ही जो सुख को अनुभव होत है सो। जारे मूर्ति नो सुख अनुभव मा आवे छे त्यारे ते दुखना सागर ने तरी गयो छे। जीव अंतकरण रूप नेत्रो द्वारा ते सुख नो अनुभव करे छे। तेमनी आ मांगणी सांभळीने श्री हरिए तेमने एवो वर आप्यो के तमे अमारी मूर्ति एक क्षणवार पण भूलशो नहीं। देरडीना रूपसी भाई आवी बधी वात करीने आवुं बधुं माग्युं त्यारे महाराजे राजी थईने कही दीधुं तमे एक पळवारे अमने भूलशो नहीं, जाओ आशीर्वाद। काम थई गयुं। पछी श्री हरि देरडी थी मोटा देवळिया गया, घुघराळा गया, बाबरा थईने करियाणा पधार्या। त्या वसंत पंचमी ना दिवसे रंगकीड़ा करी, पछी करियाणा थी श्रीहरि कीड़ी गाम वावड़ी थईने गढ़पुर पहुंचा। गढ़पुर मां जीवा खाचर नी विनंती थी श्रीहरिए पुष्प दौलोत्सव कर्यो, अने एने माटे देश देश मां पत्र लखावी, संतो भक्तों ने तेड़ाव्या। बधा उताशिनी ने दिवसे गढ़पुर आव्या त्यारे देश फरीने आवेला संतो ने श्रीहरि बाथमां गालीने भेटता अने एमने प्रसाद आपता के तमे बहु बधे विचरण करीने सत्संग प्रचार करीने आव्या, धन्य मारा संतो, लो प्रसाद। सौनी आगळ वारे वारे महाराज एवुं कहता के संतो ने हूँ बहु चाहू छू, एटलू तो हूँ मारा धाम ने पण चाहतो नथी, संतो ने हूँ बहु चाहू छू। संतो धाममां जेटली सुख ने संपत्ति रही छे ते बधी तो एक एक संत मां रही छे। बोलो लो, धाममां जेटलू सुख रह्युं छे, संपत्ति रही छे, ई बधी एक एक साधु मां रही छे। संतो पण एक बीजामां आवुं सुख छे अने सामर्थ्य छे तेने जाणी शकता नथी। संतो एक बीजामां जाणी न शके, पड़खे ज बैठा होय तो के आ संतमां आवुं सामर्थ्य छे। केम जे આવું ભગવાનની ઈચ્છાથી જ રહ્યું છે, ભગવાન જણાવવા જ નથી દેતા। તમે કહેશો હું કામ નથી જણાવવા દેતા, તો કે એમાં ભલાઈ છે આપણી બધાની। સંતોને જેવું છે તેવું સામર્થ્ય યથાર્થ રૂપમાં જો દેખ્યામાં જાણ્યામાં આવે તો એક એક સંત પરમેશ્વર થઈને વર્તે એવા સમર્થ છે, અને જ્યારે બધા જ પરમેશ્વર થઈને વર્તે ત્યારે તો બ્રહ્માંડની એક સરખી સ્થિતિ રહે નહીં। માટે આ ઐશ્વર્ય દબાવી રાખ્યું છે એમ સમજીને અમે તેમના સામર્થ્યને મહારાજ કે છુપાવી રાખ્યું છે। પ્રભુતા સામર્થ્ય જીરવવું બહુ કઠણ છે, સામર્થ્ય જીરવવું, પ્રભુતા જીરવવી બહુ કઠણ છે। સર્વ દોષોમાં મદ છે ને છક, એ ભારે દોષ છે બધા દોષોમાં, તેથી લગાર પણ પ્રભુતા જીરવાતી નથી। હા, પ્રભુતા જીરવવી બહુ કઠણ, થોડીક પ્રભુતા પણ જીરવવી કઠણ છે એમ કે છે। ભગવાનના દાસના પણ દાસ થઈને રહે છે, અને ભગવાન વિનાની બીજી કાંઈ પણ આશા રાખતા નથી તેવાને ભગવાન સ્વયં દુર્લભમાં દુર્લભ ભગત માને છે। બોલો, અને ભગવાન તેનાથી એક પળ વાર પણ દૂર રહેતા નથી। આટલી વાત કરીને શ્રીહરી થાળજીમાં ગઢપુરમાં, ત્યારે દેશ દેશના જે હરિભક્તો આવ્યા હતા તે બધાએ થાળ જમવા બેઠેલા શ્રીહરિના દર્શન કર્યા, પછી સંતો ભક્તોની પંક્તિ કરાવી, બધા જમી રહ્યા ત્યાં સુધી શ્રીહરિએ પીરસ્યું। હોળીના દિવસે ઉન્મદ ગંગામાં સ્નાન કરી શ્રીહરિ એભલ ખાચરના દરબારમાં પધાર્યા, પછી શ્રીહરિએ એભલ ખાચરનો નિર્દોષ ભક્તિભાવ જોઈને રાજી થઈને એમ કહ્યું કે એભલ ખાચર, એ તમારા ભાગ્યને ઘણા જ હું ધન્યવાદ આપું છું, ધન્ય છે આપના ભાગ્ય, અને તમારા પરિવારને પણ ઘણા ધન્યવાદ ઘટે છે। કારણ કે તમને ભગવાનમાં અને સંતોમાં પ્રેમ છે બાબા, તમને ભગવાનમાં અને સંતોમાં પ્રેમ છે કે જે સારમાં સાર છે। ભગવાનને સંતો સારમાં સાર છે। હરિસંત કો આયો વિશ્વાસા, દુઃખ માત્ર સબ ભયે નાશા, હરી સંત વિન માનત જો સુખા, દિન દિન તાકું હોત અતિ દુખા। અદ્ભુત અદ્ભુત ચોપાઈ છું।
હરી સંત કો આયો વિશ્વાસા,
दुख मात्र सब भय नाशा, तहरी संत विन मानत जो सुखा, दिन दिन ताको होत अति दुखा। हे दरबार, तमने भगवान मा अने संत मा विश्वास आयो छे, विश्वास बेसी गयो छे, એટલે તમારા બધા દુઃખ માત્રનો નાશ થઈ ગયો છે। કેમ જે જેને ભગવાનમાં અને સંતમાં બરાબરનો વિશ્વાસ બેસી જાય એના દુઃખ માત્ર નાશી જાય છે એમ માનવું। ભગવાન અને સંતોના સિવાય જે બીજે સુખ માને છે, સાંભળજો હવે કથા પૂરી થાય, ભગવાન અને સંત વિના, આ છઠ્ઠું પૂરું થાય છે છેલ્લું, ભગવાન અને સંતોના સિવાય જે બીજે સુખ માને છે, હારું માને છે, ખેંચાય છે, તેને દિન પ્રતિદિન અત્યંત દુઃખ થાય છે, એને દુઃખ જ આવવાનું। શ્રી હરિએ હોળીના દિવસે ગઢપુરમાં આવી અદ્ભુત વાતો કરી। ઇતિ શ્રી હરિચરિતામૃત સાગર ગ્રંથે છઠ્ઠું પુર સંપૂર્ણ થયું। બોલો સહજાનંદ સ્વામી મહારાજ।